નૌપતજીની હોળીનો આજનો પહેલો દિવસ તમને બધાને જોઈને ખૂબ આનંદ, અને બધા આપણે સાથે નૌપતજી ભગવંતની આજે આરાધનાને મંગળમય શરૂઆત નિમિત્તે પહેલી સરસ મંગલાચરણ કરીએ. બધા જ ખૂબ ભાવથી આ નૌપતજીની હોળી એ આપણા હૃદયમાં સ્થિર થાય, અને આપણે જે કંઈ પણ આપણી ભૂમિકા એ જે લેવલ પર હોઈએ એ લેવલ પર નૌપતજી સાથે આપણું કનેક્શન થઈ જાય, અને નૌપતજીના પ્રભાવે આપણા વિચારમાં, આપણા આચારમાં અને આપણી વાણીમાં બધે નૌપતજીનો રંગ, સુગંધ અને આકાર આપણને બધાને અનુભવવા મળે એ માટે આરાધના કરવાની છે. બરાબર છે ને? હા, ખૂબ તમને બધાને જોઈને પણ આનંદ આટલો સરસ. બધા સરસ મંગલાચરણ કરી લઈએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણો, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌપસાહુણમ. એસો પંચ નમો કારો સૌ પાવ પણાસણો મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલં. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યા જિન શાસનોન્નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનમ કુર્વન્તુ વો મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રોન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પંચપરમેશ્વરી ભગવંતને પ્રણામ કરીએ. મહામહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ અને મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજ એ બંને મહાપુરુષના ચરણમાં પણ પ્રણામ કરીએ કે જેમણે આપણને આ ગ્રંથના માધ્યમથી, અને બહુ સુંદર પંક્તિ છે, મારો ભાવ છે તમે બધા પણ બોલજો સાથે, હું અહીંથી બોલાવું છું, જે મૂળ રાસની પંક્તિઓ છે. વીરજીને સ્વર ઉપદિશે, વીરેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત લાઈ રે, તુમે સાંભળજો ચિત લાઈ રે, આત્મ ધ્યાને આત્મા, આત્મ ધ્યાને રિદ્ધિ મળે સવી આઈ રે,
રિદ્ધિ મળે સવી આઈ
રે. આ ઘટના કેવી સુંદર, આ રાસ જે આખો રચાયો એ રાસની કથા કેવી મજાની છે એના પહેલા મંગલાચરણના જે શ્લોક છે એ આપણે સાથે લઈએ છીએ. તમને અવાજ જો સ્પષ્ટ આવે છે ને મારો, ક્લિયર? બસ, બહુ સુંદર. કલ્પવેલી કવિયણ તણી સરસ્વતી કરી સુપસાય સિદ્ધ ચંદ્ર ગુણ ગાવતા પૂરે મનોરથ માય અલી અવિઘન સવિ ઉપસમે જપતા જીન ચોવીસ નમતા નિજ ગુરુ પય કમલ જગમાં વાધે જગીશ. આપણને બધાને એટલી સુંદર માસ્ટર કી અહીંયા આપેલી છે કે કોઈ પણ પ્રકારના આપણા જીવનના ઉપદ્રવ હોય, કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાધિ હોય, શારીરિક ઉપાધિ હોય, માનસિક ઉપાધિ હોય, પારિવારિક પ્રશ્નો હોય, આર્થિક સંકટ હોય, તો અહીંયા વિનયવીજય મહારાજે બહુ સ્પષ્ટ શબ્દોમાં એમ કહ્યું કે ચોવીસે તીર્થંકર ભગવાન અને પોતાના ગુરુ જેની પાસેથી જ્ઞાન મળ્યું, જેનાથી જીવનમાં કંઈક આત્મકલ્યાણ થયું, એનું ચરણનું ધ્યાન કરવાથી આ બધું જ દૂર કરવાનું સામર્થ્ય એ ધરાવે છે. નમતા નિજ ગુરુ પય કમલ જગમાં વાધે જગીશ. ગુરુ ગૌતમ રાજગૃહી આયા પ્રભુ આદેશ શ્રીમુખ શ્રેણીક પ્રમુખને એની પરે દે ઉપદેશ. આ ઘટના એટલા માટે શાશ્વત છે, મંગળમય છે, અપેક્ષા એ પર્યુષણા પર્વ કરતા પણ વિશેષ. એટલા માટે વિશેષ છે કે પર્યુષણા પર્વ એ મહાવિદ્ય ક્ષેત્રમાં નથી, પર્યુષણા પર્વ આપણા ક્ષેત્રમાં છે. 22 તીર્થંકરોના સમયમાં પણ એ આચાર નથી. આપણે ત્યાં પણ 22 તીર્થંકરોના સમયમાં પણ પર્યુષણા નામના કલ્પની વાત નથી. આ કલ્પ આપણે ત્યાં છે અત્યારે. તો આ ઓળી જે છે એ ઓળીના માધ્યમથી કોઈ પણ ક્ષેત્ર હોય, મહાવિદ્ય ક્ષેત્ર હોય, ભરત ક્ષેત્ર હોય કે ઈરાવત ક્ષેત્ર હોય, પણ બધા જ સ્થાનોમાં આ નૌપતજીની આરાધના એ કેન્દ્રમાં છે અને એની આરાધના મજબૂત થાય છે. એની આરાધના શું છે એ વાત આપણે હજી લઈશું, પણ આજે મજાની વાત કેટલી સુંદર છે કે આનું મૂળ શું છે, આ ઘટના ક્યાં બની છે. કોઈ કલ્પના છે, કોઈકના મનમાં એક નોવેલ કથા લખવાનું મન થયું, નવલકથા એટલે કોઈ નવલકથા લખી છે, કોઈકના મનમાં એક સરસ કથાનું બીજ પડ્યું છે, કોઈ સ્ટોરી બનાવી છે અને કોઈ સિરિયલ બનાવી છે, તો કે ના એવું નથી. આ ઘટના એવી બની છે કે ભગવાનના કારણે એટલે ભગવાનના કહેવાથી ગૌતમ મહારાજા રાજગ્રહી પધાર્યા છે અને ગૌતમ સ્વામી ગણધર ભગવાન, પ્રથમ ગણધર ભગવાન એ પોતે ભગવાનના કહેવાથી પધાર્યા છે. એટલે એમની પણ મતિ કલ્પના નહીં, પ્રભુના કહેવાથી આવ્યા. અને તે જ વખતે બહુમાનપૂર્વક શ્રેણીક મહારાજા અને બધા જે છે બધા શ્રાવકો, અહીં શબ્દ સુંદર લખ્યો છે શ્રેણીક આદિ પ્રમુખ, પ્રમુખ એટલે મુખ્ય, પણ શ્રેણીક રાજા સહિતના બધા જ લોકો આવી ગયા અને જેવા ગૌતમ મહારાજા પધાર્યા હોય તો આ એક ઉત્તમતાની નિશાની છે કે આપણા જીવનમાં જ્યારે પણ કોઈ ઉત્તમ તત્વ મળે તો એને આદરપૂર્વક વધાવવું, એની પાસે આદરપૂર્વક જવું, એની પાસે આદરપૂર્વક બહુમાનપૂર્વક આપણે નજીક જવું એમની, આ આપણા કલ્યાણનું સૂચન કરે છે. રાજગ્રહી નગરી છે, રાજગ્રહી નગરીની અંદર ગૌતમ મહારાજા પધાર્યા એ વખતે સંસારના બધા કામો બધાને હતા જ, બધા કઈ 24 કલાક માત્ર આરાધના કરવા સ્થિર હતા એવું તો હતું નહીં. પણ જે ક્ષણે ખબર પડે કે ઓ આ ગુરુ પધાર્યા છે, જે ક્ષણે ખબર પડે કે આ પર્વ આવ્યું છે, જે ક્ષણે ખબર પડે કે આ વિશેષ દિવસો આવ્યા છે, એ દિવસે બીજા બધા જ આપણા પોતાના ઉભા કરેલા સંસારના કાર્યોને ગૌણ કરી અને એની પાસે જવું, એ આપણા કલ્યાણનું પહેલું પગથિયું છે. અને સીધા રાજગ્રહી ની અંદર શ્રેણિક મહારાજા પોતે પણ આ રીતે ત્યાં પહોંચ્યા, ગુરુ મહારાજને વંદન કર્યા. ગૌતમ ગણધર ભગવાન છે, ત્રણ પ્રદક્ષિણા આપી બહુમાન પૂર્વક એમને વધાવ્યા, એમને એમની સ્તુતિ કરી, એમના ગુણગાન કર્યા. આપણે ત્યાંની એક સુરંદર પરંપરા છે, વંદન કરવું તો એ તો ઉપચારથી છે, પણ જેની પાસે જ્ઞાન લઈ રહ્યા છે, જેની પાસે આપણે હોઈએ, એના પ્રત્યેનો આદર પ્રગટ કરતી વખતે શબ્દ દ્વારા, આચરણ દ્વારા, હૃદય દ્વારા, અહો અહો બહુ સુંદર, આપ પધાર્યા, બહુ સુંદર કર્યું, આવા વચનો દ્વારા આપનો જય થાવ, આપનો વિજય થાવ, આવા મંગળ શબ્દો દ્વારા એ આપણો બહુમાન ભાવ પ્રગટ કરાતો હોય છે. અને આવું કરીને સિદ્ધાર્થ રાજગ્રહી ની અંદર શ્રેણિક મહારાજા વગેરે બેઠા, અને તે વખતે હવે આમાં શું બાકી રહે, કહેનારા ગૌતમ મહારાજા હોય અને સામે શ્રેણિક મહારાજા હોય, રાજગ્રહી જેવી પુણ્યવંતી નગરી હોય, શું બાકી શું રહે. અને પહેલી આખી સરવાણીઓ સરસ મજાની શરૂ થઈ, અને તે જ વખતે નૌપદ શું છે એ નૌપદનું વર્ણન ગૌતમ મહારાજા કરે છે, અને એના માટેના સુંદર વચનો આપ્યા છે. ઉપકારી અરિહંત પ્રભુ,
ઉપકારી અરિહંત પ્રભુ,
પાના નંબર ખોલશો ને, પહેલું જ પાનું છે. ઉપકારી અરિહંત પ્રભુ,
ઉપકારી અરિહંત પ્રભુ,
સિદ્ધ ભજો ભગવંત,
સિદ્ધ ભજો ભગવંત.
તમે જે પાનું ખોલી રહ્યા છો ને, શ્રીપાળ નીતિનભાઈ નું મને પાનું દેખાય છે, એ જે શ્રીપાળ રાજાના પછીનું જે પહેલું જ પાનું ખુલ્યું તેની છેલ્લી લીટી. ઉપકારી અરિહંત પ્રભુ, સિદ્ધ ભજો ભગવંત,
સિદ્ધ ભજો ભગવંત,
આચારજ ઉવજાયતિ મ,
આચારજ ઉવજાયતિ મ,
સાધુ સકલ ગુણવંત,
સાધુ સકલ ગુણવંત,
દર્શન દુર્લભ જ્ઞાન ગુણ,
દર્શન દુર્લભ જ્ઞાન ગુણ,
ચારિત્ર તપ સુવિચાર,
ચારિત્ર તપ સુવિચાર,
સિદ્ધ ચક્ર એ સેવતા,
સિદ્ધ ચક્ર એ સેવતા,
પામી જે ભવ પાર,
પામી જે ભવ પાર,
ઇહ ભવ પર ભવ એ હતી,
ઇહ ભવ પર ભવ એ હતી,
સુખ સંપદ સુવિશાળ,
સુખ સંપદ સુવિશાળ,
રોગ શોક રવ રવ ટળે, જીમ નરપતિ શ્રીપાલ,
નરપતિ શ્રીપાલ,
પૂછે શ્રેણિક રાય પ્રભુ,
પૂછે શ્રેણિક રાય પ્રભુ,
તે કોણ પુણ્ય પવિત્ર,
તે કોણ પુણ્ય પવિત્ર,
ઇન્દ્રભૂતિ તવ ઉપદિશે,
ઇન્દ્રભૂતિ તવ ઉપદિશે,
શ્રી શ્રીપાલ ચરિત્ર,
શ્રી શ્રીપાલ ચરિત્ર.
ઓથેન્ટિસિટી શું છે, કારણ એક જ છે. આપણે ત્યાં એક બહુ સુંદર વાત કરી કે મારા પ્રભુ દ્વારા મારા આત્માના હિત માટે મળેલા વચન હોય તો મારી બધી જ ઇન્દ્રિયો સતેજ બની અને એને સાંભળવા માટે તત્પર છે. અને જો મારા આત્મકલ્યાણની કોઈ વાત પ્રભુ દ્વારા ન મળી હોય, એવી કોઈ પણ વાતોમાં મને જીવનના વર્ષો ખર્ચવાનો જરાય રસ નથી. આ એક સંકલ્પ છે, અને એટલા માટે અહીંયા ક્લેરિટી કરી દીધી કે આ ઘટના જે બની છે એ ઘટના શ્રેણિક મહારાજાને ગૌતમ મહારાજાએ પોતે કહી. કારણ કે જેવું નૌપદનું વર્ણન કર્યું, એ નૌપદના વર્ણન કરતી વખતે જેમણે આખી દ્વાદશાંગી રચી, જેઓ ભગવાનના પ્રથમ શિષ્ય છે, જેઓ પ્રથમ ગણધર છે, એવા ગૌતમ મહારાજા જયારે એમ કહેતા હોય કે નૌપદની આરાધના શ્રીપાળ મહારાજાએ જે રીતે કરી એ પ્રમાણે કરવી, અને તે વખતે શ્રેણિક મહારાજા એટલા બધા ભાવથી રોમાંચિત થયા, એમની આંખમાં આનંદના આંસુ આવ્યા, જેનું નામ ગૌતમ મહારાજાના મુખમાં આવ્યું હોય એ કોણ છે, પ્રભુ આ કોની વાત આપ કરો છો? અને તે વખતે એકદમ વિસ્તારથી આખા રાસમાં જે વર્ણન છે કે શ્રીપાલ રાજાનું જીવન, એમનો જન્મ કઈ રીતે થયો, એમનું બચપણ કઈ રીતે વીત્યું, એમનો આખી યુવાનીનો સમયગાળો કેવો ગયો, એમ કરી 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 કરીને ત્રણ ખંડની અંદર આખું ચરિત્ર, એમના લગ્નનું વર્ણન, એમના એમના યુદ્ધનું વર્ણન, આ બધું જ કોણ કરનાર છે ખબર છે? ગૌતમ મહારાજા. આ એક બહુ જ બહુ જ ઊંડાણથી સમજવા જેવું છે. શ્રીપાળ મહારાજાનું જીવન આખું એ કોઈ પણ પ્રવૃત્તિ કરતા પણ એના કેન્દ્રમાં કેવળ નવપતિ હતા. એ વિચાર, એને એનું યુદ્ધ પણ ચાલતું હોય અને યુદ્ધ વખતે પણ એને કસાઈનો અંશ ન સ્પર્શે એવી ચિત્તની વૃત્તિ હતી. આપણા માટે આ બહુ જ અઘરી વસ્તુ છે. બુદ્ધિથી સમજવી વધારે અઘરી છે, પણ શ્રદ્ધાના સ્તરે આ દિવસોમાં એમ્બિલ કરવા દ્વારા, આ દિવસોમાં જાપ કરવા દ્વારા, આ દિવસોમાં ખમાશમણા દેવા દ્વારા, આ દિવસોમાં એમની સાથે નિકટનું સાનિધ્ય થોડું 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 મેળવાય, પછી એમનો પરિચય ખબર પડે કે આવું કેવી રીતે શક્ય બને, આ શક્ય કેમ બનતું હશે. આપણે તો એક સામાયિક લેવા માટે આવ્યા હોઈએ અને કોઈ પણ કારણસર આપણું કટાશનું કોઈ ખસેડી દીધું, અથવા આપણું કટાશનું આપણે દર વખતે એક ફિક્સ જગ્યાએ મૂકીએ છીએ અને એ જ જગ્યાએ જીતુભાઈ બેસે છે અને જીતુભાઈ ની આ જગ્યા છે અને જીતુભાઈ ની એ જગ્યાનું કટાશનું કારણ વગર કોઈએ ખસેડી અને બાજુ પર મૂકી દીધું, અને તે વખતે સામાયિક લીધા પછી એ 48 મિનિટ નહીં 48 દિવસ સુધી ચિત્તમાં એના વિચારો ચાલે કે મારું કટાશનું ખસેડ્યું કેમ. વાત સાચી ને? તો ધર્મના સ્થાનમાં આવીએ પછી પણ ધર્મથી આટલા દૂર રહેવાનું આપણું સ્વાભાવિક છે અને આપણને ખ્યાલ પણ ના આવે, તો શ્રીપાલ રાજાના જીવનમાં સૌથી મોટી વિશેષતા કહીશું તો આપણે જેને સામાન્ય રીતે ધર્મ કહીએ છીએ એવા કોઈ ધર્મમાં આખા ચરિત્રમાં એમનો પ્રવેશ થયો નથી. એટલી સુંદર રોમાંચક આ ઘટના છે. ક્યારેક અવસર થાય તો મન થાય કે આ દિવસોમાં તો 99 દિવસ શબ્દે શબ્દ શ્રીપાલ રાજાના રાસ તો એક 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 સાથે મળીને ગાવો જોઈએ અને એના અર્થોમાં જવું જોઈએ કે આ શું છે, આવું જીવન કેવી રીતે શક્ય બને. દાખલા તરીકે આપણે એક ઘટનાની વાત કરું કે દાખલા તરીકે વાણ છે, વાણમાં જઈ રહ્યા છે અને વાણમાં બંને પત્નીઓ છે, અઢળક સંપત્તિ છે, અઢળક ધન છે. તે વખતે ઉત્તમ પુરુષોની વિશેષતા એવી કે એમને કોઈ પણ બાબતો, કોઈ પણ માણસો મળે તો એના વિશે શંકા પણ ન થાય જલ્દી. એટલે ધવળ શેઠે એમ કહ્યું કે આવો ને ઉપર એક કૌતુક બતાવવું છે, આ જાણીતી ઘટના છે. અને તે વખતે એ ઉપર ચડ્યા અને જેવો ધવળ શેઠે ધક્કો માર્યો, હવે તમે સમજો હવે નીચે માત્ર દરિયો છે. અને તે વખતનો જે ઉલ્લેખ છે એટલો બધો મંગળમય છે કે ધવલ શેઠ નથી યાદ આવતા, આણે મને ધક્કો માર્યો એ યાદ નથી આવતું, મારા શરીરનું શું થશે એ યાદ નથી આવતું, મારું મૃત્યુ થશે તો શું એ યાદ નથી આવતું, મારી પાછળ બે પત્નીઓ છે એનું શું એ કોઈ યાદ નથી આવતું. અને તે જ વખતે નૌપદના ધ્યાનમાં અત્યારે આપણે જેમ સ્થિર બેઠા છીએ, જ્યારે બધું આપણું ઠેકાણે બધું કરીને બેઠા છે, આપણે આપણો વેપાર, આપણું ઘર, આપણી બધું કામકાજ, રજાઓ બધું સેટ કરીને બેઠા છે, પછી થોડું ઘણું નૌપદમાં ધ્યાન લગાડવાની કોશિશ કરીએ છીએ અને તે વખતે વિચાર કરો કે આવી સ્થિતિ આવી તો ગૌતમ મહારાજા એમ કહે છે ચાર જ્ઞાનના ધણી કે તે વખતે જહાજ ઉપર ઊંચાઈ ઉપરથી દરિયામાં પડતી વખતે ચિત્તમાં એક ક્ષણને માટે પણ વિકલ્પ આવ્યો નથી. સમજાય છે? આ એક ક્ષણ માટે નથી શરીરનો ભય આવ્યો મનમાં, નથી પત્નીનો વિચાર તે વખતે આવ્યો, નથી આ ધનનો શું, તો આ ક્યાં, આ શું છે? તો શ્રીપાલ રાજાના સમગ્ર અસ્તિત્વમાં, એમના વિચારમાં, એમની વાણીમાં અને એમના વર્તનમાં બધે માત્ર નૌપદજી સ્થિર હતા, માટે એ જે કંઈ પણ કરતા હતા એનું વર્ણન ગૌતમ મહારાજા પોતાના મુખે કરે. હવે આ વાત શું છે તે કે કેવી રીતે, તેનો ઉલ્લેખ આ જ ગ્રંથની અંદર ઉપાધ્યાય યશો વિજય મહારાજે છેલ્લા કથામાં આપી દીધું કે આરાધનનું મૂળ જસ આત્મભાવ અચ્છે. આપણે કોઈ પણ આરાધના કરીએ એનું મૂળ શું છે? આપણે ઉપવાસ કર્યો, આપણે આંબેલ કર્યો. મેં તે દિવસે વાત લગભગ મને યાદ છે પરિસરમાં સામાન્ય આપણે વાત થયેલી કે આ દિવસોમાં આંબેલ કેમ, યાદ આવે છે? યાદ આવે છે ને? તો એનું એનું કારણ એટલા માટે કીધેલું કે વાસ્તવિક રીતે આપણે ત્યાં આરાધના જે છે એટલે કે જે કઈ પણ ભક્તિ છે, જે કઈ પણ તપ જપ છે એનો આશય શું છે? તે કે આપણા ચિત્તની અંદર આપણે ધ્યાન કરવાનું છે. તે કે કોનું ધ્યાન કરવાનું છે? તે કે ઉત્તમ તત્વોનું ધ્યાન કરવાનું છે. ઉત્તમ કોણ છે? તે કે પંચ પરમેશ્વરી ભગવંત છે. હવે આ સાદો એક નિયમ છે, તમને સંસારિક દ્રષ્ટિથી પણ સમજાવું. જેણે પોતાની બોડી મજબૂત બનાવી છે એ જેનો બોડી બિલ્ડિંગ અપ ટુ ડેટ છે એનો ફોટો તમે જોજો જીમમાં લગાવેલા છે, મોડેલ તરીકે. જેણે બ્યુટિશિયન સારામાં સારા તૈયાર કરવાના છે તે લોકો એ પ્રકારના મેકઅપ જેનો અપ ટુ ડેટ હોય એનો ફોટો સામે રાખે. એનો નિયમ એટલો છે સામાન્ય રીતે, જેનું આપણે ધ્યાન કરીએ એના જેવા આપણે થઈએ. આ સાદો નિયમ છે. આપણી આપણી આપણે જેનું ધ્યાન કરતા હોઈએ, દાખલા તરીકે આપણને કોઈ શ્રીમંત માણસ ખૂબ ગમતો હોય તો ધન અંદરથી ગમતું હોય માટે શ્રીમંત ગમતો હોય, એટલે એ ધનવાન બનવાની દિશામાં આપણી મથામણ ચાલુ હોય. એવી રીતે આપણને જ્ઞાન કોઈ જ્ઞાની ગમે તો ધીમે ધીમે આપણામાં જ્ઞાન આવતું જાય. કોઈ કામી માણસો ગમે તો આપણામાં કામ આવતો જાય. તો ભગવાને એક બહુ સુંદર વાત કરી કે આ જીવનમાં ધ્યાન કરવું હોય તો કોનું કરવાનું? તો કે પંચ પરમેશ્વરી ભગવંતનું કરવાનું. તો કે ધ્યાન કરવું હોય તો ધ્યાન કરવા માટે રસ્તો, સરળ રસ્તો શું? કારણ કે ધ્યાન અઘરું છે, જલ્દી પકડાતું નથી. દાખલા તરીકે હીરો છે, એ હીરો કિંમતી છે, પણ હીરોને પકડવા માટે હાથમાં ચીપીઓ જયારે લઈએ છે તો ચીપિયાથી હીરો પકડી શકાય છે. એવી રીતે મન જે છે એટલે બહુ અઘરું છે ધ્યાન કરવું. એટલે ભગવાને સરસ જાપ મૂક્યો કે તમે જાપ શરૂ કરો. એટલે આ દિવસોમાં નૌકારવાળીનો આરાધનાનો જાપ આપ્યો કે ભાઈ આજે પહેલો દિવસ છે તો આજે અરિહંત પદ છે તો ચાલો અરિહંત પદની આટલી નૌકારવાળી ગણવી. આ એક ઉપાય બતાવ્યો, ઉપચાર બતાવ્યો. તો કે એનો આશય શું છે? તો કે આશય એટલો છે કે આપણે જાપ કરીએ એટલે જો મોટા અવાજે જાપ કરીએ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ, તો એનાથી આજુબાજુના વિચારોથી મન સહેલાઈથી આપણું વળી શકે. એટલે જાપ કરવાની વાત કરી. હવે જાપ કરી આ દિવસોમાં આખી જે નૌપદની હોળીની આરાધના છે એનું સાયન્ટિફિક રહસ્ય સમજવા જેવું છે. આંબેલ કેમ? તો આંબેલનો નંબર તો એકદમ છેલ્લો મૂક્યો. આપણે ઘણી વાર એવું માનીએ છીએ કે ભાઈ મારથી આંબેલ નથી થતું એટલે મારે હોળી નથી થતી. એવું નથી વાળો. હોળી શબ્દ પણ બહુ મજાનો છે, તમને યાદ આવે તો પાછું યાદ કરાવી દઉં. હોળી એટલે શું ખબર છે? પંક્તિ. પંક્તિ એટલે હારબદ્ધ લાઈનસર, એક પછી બીજું પછી ત્રીજું. આપણે કંદોઈ ઓળ, ચાલ્લા ઓળ, મીઠાઈ ઓળ. ઓળ એટલે ઓળ શબ્દ એટલે પંક્તિ. એના પરથી ઓળી એટલે કે સળંગ. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, એમ કરતા કરતા 9 દિવસ સુધી જે આરાધના આખી ચાલે એ આખી ઓળી થઈ. તો કે ઓળી થઈ તો ઓળીમાં મારે શું કરવાનું છે? તો કે મારે મારા મનની અંદર પંચ પરમેશ્વરી ભગવંતનું ધ્યાન કરવાનું છે. તો કે ધ્યાન કેવી રીતે થઈ શકશે? ધ્યાન અઘરું પડે છે કારણ કે 24 કલાક આપણી લેશિયા શાની છે? આપણી લેશિયા શરીરની છે. આપણા શરીરને સહેજ પણ કંઈક થાય. હું તમને નીતિનભાઈ આમ હૃદયથી વાત કરું, અત્યારે બધાને સમાચાર મળ્યા હશે કે અમદાવાદની અંદર ધર્મરક્ષિત મહારાજ સાહેબનો પારધર્મ થયો ગયા વીકમાં, બરાબર છે? સમાચાર મળેલા ને? હવે 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 ધર્મરક્ષિત પુરી મહારાજ સાહેબની સ્થિતિ કેવી, હું તમને વાત કરું કે કેન્સરનું 4th સ્ટેજ, અને કેન્સરના 4th સ્ટેજની અંદર પણ એક પણ વખત કેન્સર અથવા શરીરની કોઈ વાત કે કોઈ વિચાર કે કોઈ ચહેરા પર એની કોઈ વાત સ્પર્શે જ નહીં. એમના કાળ ધર્મના અઠવાડિયા પહેલા મારે સ્પંદન કરવા સાતા પૂછવા જવાનું થયું. જેવો હું ત્યાં ગયો સાહેબે તરત જ મને કહ્યું કે મને થોડો સમય આપશો, થોડું સાંભળવું છે. એટલે મેં કહ્યું સાહેબ આપ કહો ત્યારે, હું તો આપની સાતા પૂછવા જ આવ્યો છું. કે હું તો સાતામાં જ છું. પછી એમણે એમ કહ્યું કે અહીંયા થોડી લોકોની અવર જવર વધારે છે, તો તમે જો 2 દિવસ પછી હું તપોવન જવાનો છું તો તો તપોવનની અંદર જો મને સમય આપો તો મને આપણે નિરાંતે થોડું બેસાય. મેં કહ્યું ચોક્કસ સાહેબ. એટલે હું 2 દિવસ પછી તપોવન ગયો. તપોવન ગયો, તપોવન સાહેબની સાથે લગભગ 1.5 કલાક કે જેવો સમય, 2 કલાક કે જે કઈ સમય મળ્યો, એમાં એટલા ઊંડા પદાર્થોની એક આખી ધારા આવી. એ ધારા આખી શરૂ થઈ. મારી સાથે જે હતા એમને પણ લાગ્યું, મને પછી વિચાર આવ્યો કે જે સમયે સામાન્ય રીતે એક માથું પણ દુખે તો આપણને કંઈક સાંભળવું ગમતું નથી, તો જ્યારે શરીરમાં અત્યારે છેલ્લા સ્ટેજના કેન્સરની બધી વેદના હોય, તો તે વખતે પણ એ મારા સાહેબના વાણીમાં, વિચારમાં ને વર્તનમાં એક પૈસા ભાર એમના શરીરની કોઈ વેદના ટપકતી નહોતી. એક એક ક્ષણ માટે નહીં. એટલા ગહન, એટલા સુંદર પદાર્થો મારી સાથે બોલતા જાય. પદેજી મહારાજનું 350 ગાથાનું એક સ્તવન, અને એ સ્તવનની એક ઢાળ, અને એ ઢાળમાં પરમાત્મા સાથેનો કયો સંવાદ રચી શકાય એનું વર્ણન. હું બોલતો જાઉં અને સાહેબ ઝીલતા જાય, હું બોલતો જાઉં સાહેબ ઝીલતા જાય. પછી એના પદાર્થોની ચર્ચા કરતા જઈએ. આટલી બધી શરીર પ્રત્યેની અભેદ, આપણા આત્મા સાથેની ભેદવાળી સ્થિતિ કેવી અનુભવાતી હશે? આપણને બહુ અઘરું લાગે, પણ હું સમજવા માટે કહું, 24 કલાક આપણી લેશિયા શું છે ખબર છે? શરીર અનુકૂળતા. એટલે દાખલા તરીકે તપ પણ કરવો છે, આજે આંબેલ કરવું છે. તમે જોજો, આંબે આંબેલ કરવાની વાત આવશે ને તો મનમાં તરત શું આવશે ખબર? આજે શરીરને અનુકૂળ આવશે. ખ્યાલ આવ્યો? મારા આત્માને અનુકૂળ આવશે માટે આંબેલ કરવું છે એવો વિચાર જલ્દી નહીં આવશે. આપણી અનુકૂળતા સામાન્ય રીતે સેન્ટરમાં શું હશે? પરીક્ષણ આવ્યા છે, પરીક્ષણ આવ્યા છે અને અઠાઈ કરવી છે તો અનુકૂળતા છે શરીરની, પહેલો પ્રશ્ન આવશે. એક વાત નક્કી છે કે શરીરની જેટલી ક્ષમતા હોય તેટલું જ કરવાનું છે, અતિક્રમવાનું નથી કહ્યું. પણ આપણી વિચારણાના કેન્દ્રમાં શું, મૂળ વાત આ છે. આપણી કેન્દ્રમાં વાત શું આવે? શરીરને અનુકૂળ આવશે. એ જ શરીર, જો માતા પિતા પણ આપણા શરીરને અનુકૂળ હોય તો આપણને માતા પિતા પણ ગમે, પત્ની પણ આપણા શરીરને અનુકૂળ હોય તો આપણને ગમે. સારામાં સારી પત્ની હોય, સારામાં સારો પતિ હોય, આપણા શરીરને અને આપણા મનને અનુકૂળ ન બને એટલે આપણા માટે એ પાકિસ્તાન અને ભારત થઈ જાય. તો આ ઘટના બહુ મજાની છે કે આ દિવસોમાં ધ્યાન કરવાનું છે. આ દિવસોમાં જ કરવાનું છે એવું નથી, કાયમ કરવાનું છે. પણ આ દિવસોમાં આ વિશેષ રૂપે વર્ષમાં 2 વખત દર 6 મહિને આપણને આપણા ધ્યેયનું સ્મરણ થાય માટે આ આયોજન ઉજવવાનું છે. આપણું ધ્યેય શું છે? આપણા મનુષ્ય જીવનનું ધ્યેય હજી સુધી આપણા મનમાં શું થાય ખબર છે? જે લોકોના જીવનમાં ધર્મ નથી આવ્યો એ લોકોનું ધ્યેય એવું હોય કે મારે એક સરસ મકાન લેવું છે, મારે એક સરસ હાઉસ મોટું બનાવવાનું છે, મારે ગાડી લેવાની છે, મારે છોકરાઓનું એજ્યુકેશન જોવાનું છે. એ ધ્યેયની ના નથી, પણ એ આપણું મૂળ ધ્યેય નથી. એ આપણું આપદ ધર્મ છે. આપણે એક જન્મ લીધો છે માટે આપદ ધર્મ એટલે આપણી એક જીવનની કર્તવ્ય છે, આપણું કરી લેવાનું છે, એ ના નથી. પણ આપણો મૂળ હેતુ શું છે આપણા એક્ઝિસ્ટન્સ? કે આપણા આત્માની સાથે આપણે અભેદ બનવાનું છે. આપણે અત્યારે આત્માથી ભેદ છે અને શરીરથી અભેદ છે. અચ્છા, થોડો ઘણો પણ ધર્મ આવ્યો હશે તો પણ તમે જોજો, ધર્મ ક્રિયાનું ધ્યેય આવી જશે. મારે ઓળી બાકી છે, મારે 99 બાકી છે, મારે વર્ષિતક બાકી છે, મારે સિદ્ધિતક બાકી છે. એ ખોટું છે એવું નથી, પણ એ ધ્યેય નથી, એ પણ સાધન છે. ધ્યેય શું છે? કે મારે મારા મૂળ સ્વરૂપની સાથે જોડાવાનું છે. તો કે કેવી રીતે પહોંચાશે, એ કેવી રીતે પહોંચાશે? તો કે એનું જેનું ધ્યેય ધ્યાન કરીએ એના જેવા આપણે થઈએ. એટલે આ દિવસોની આખી ગોઠવણી જ્ઞાની પુરુષો એવી સુંદર કરી આપી કે 9 દિવસ દરમિયાનમાં એક તો જાપની વ્યવસ્થા આપી કે જેવો સમય મળે એટલે વધુ ને વધુ 20 નવકાર વાળી તો એક પ્રતીક રૂપે મૂકી, પણ એ પદનો જાપ કરવાનો. આ દિવસોમાં જાપ કરીએ એટલે વાણીને 9 પદની તરફ વાળવાની દિશા આવે. વાણીને શાના તરફ વાળવાની થાય? 9 પદની તરફ. કારણ ન હોય તો આ દિવસોમાં એક ટેવ પાડવી કે કમસે કમ ઓળી વગેરેના દિવસોમાં પણ કે બને તેટલું મૌનનો અભ્યાસ કરવો, કોશિશ કરવી કે ભાઈ કારણ હશે એટલે હું વાતચીત કરી લઈશ. પણ કેમ છો, મજામાં છો, શું થયું, પેલાનું શું થયું, પછી પેલું ભારત પાકિસ્તાનનું શું થયું, ફલાણાનું શું થયું, એ બધાથી આ 9 દિવસોમાં દ્રૌપદજી સિવાયની વાત ન કરવી એ ઓળીનો જ એક ભાગ છે, આંબેલનો જ એક ભાગ થયો. કેમ? તો કે શરીર માટે ખોરાક એ અન્ન છે અને વાણીનો ખોરાક, મનનો ખોરાક એ વાણી છે. તો મન એ તરફ વાળવું છે એટલે જાપનું આપ્યું. હવે આપણી હાલત કેવી થઈ ખબર છે? આપણે ક્રિયા પકડી લીધી એટલે જાપ કરવાનો છે. તો જાપ કરતા પહેલા પણ બોલવાનું પુષ્કળ ચાલુ હોય, જાપ વખતે મન ક્યાં છે એ ખબર નથી. જાપ વખતે પેલું જ ચાલુ હોય, નૌકરવાળી મારી 20 ગણવાની હતી, 13 થઈ ગઈ, 12 થઈ ગઈ, 10 થઈ ગઈ, 11 થઈ ગઈ, 15 થઈ ગઈ, ચલો 20 થઈ ગઈ, પૂરી થઈ ગઈ. એટલે તે વખતે પણ કેટલી થઈ એમાં ધ્યાન છે, શું ગણ્યું એમાં ધ્યાન તો હજી ઓછું છે. વાત સમજાય છે ને? અને 20 થઈ ગઈ એના કરતા પણ વસ્તુ એટલે વાણી નું મૌન લેવાનું છે. એટલે હવે વાત આપણે એ કરીએ છીએ કે જાપ કરવાથી શું થાય, તો કે વાણીનો વિરામ, વાણીનો વિરામ થાય. હવે એટલે મન વધારે નજીક આવે ધ્યાન કરવા માટે. હવે મન, મન ક્યાં રહે છે? મૌલિન સમજાય છે ને? અવાજ અવાજ આવે છે ને બરાબર, ક્લિયર મૌલિન? હવે મન છે એ મન ક્યાં રહે છે? તો કે શરીરમાં રહે છે. તો કે શરીરમાં રહેતું મન, એ શરીરમાં રહેતું મન, એ શરીરનો, શરીર કેવી રીતે ટકે છે? તો કે આહારથી ટકે છે. હવે તમે જોજો કેટલા જ્ઞાનીઓ કેટલા બધા ડિટેલમાં જાય છે કે આ શરીર જે ટકે છે એમાં કેટલા પ્રકારના પદાર્થો આપણે ખાઈ શકીએ છીએ. તેમણે 3 ડિવિઝન પાડ્યા, અને એ આયુર્વેદ કે છે, એ અત્યારનું સાયન્સ કે છે કે 3 પ્રકારની પ્રકૃતિ હોય, સત્વ, રજસ અને તમસ. એટલે કે તામસી પ્રકૃતિ હોય, રાજસી પ્રકૃતિ હોય અને સાત્વિક પ્રકૃતિ. આ 3 પ્રકૃતિ છે. તમસ એટલે શું? તો કે ગુસ્સો, ચિંતા, બેચેની, કોઈને કઈ કશું કરી નાખવાના ભાવ, આવી બધી વૃત્તિઓ હોય તો કે તમસ કહેવાય. પછી આરામ, ખાવું પીવું, જલસા કરવા, ભોગ ભોગવવા, એ બધી રાજ પ્રકૃતિ કહેવાય. અને સત્વ એટલે કે ઉત્તમ તત્વો સાથે અપ્રમત્ત રીતે, સરસ રીતે જોડાવવું, એ સત્વ પ્રકૃતિ કહેવાય. તો જ્ઞાનીઓએ ખોરાકનું એનાલિસિસ આપ્યું કે કયા પ્રકારનો ખોરાક ખાઈએ તો કઈ પ્રકૃતિ ડેવલપ થાય. તો કે જેટલું તીખું, ખારું અને ખાટું જેટલું વધારે ખાઈએ એનાથી તમસ પ્રકૃતિ વધે, તામસ પ્રકૃતિ વધે. જેટલા તેલ, શાક, ફળ આ બધું ખાઈએ એનાથી રાજસ પ્રકૃતિ વધે, અને જેટલું અનાજ ખાઈએ એનાથી સત્વ પ્રકૃતિ વધે. એટલે શરીરને ટકાવવું હોય તો અનાજ જોઈએ. અન્નવે પ્રાણ, અન્ન એ પ્રાણ છે એમ કહ્યું. એટલે જ્ઞાનીઓએ આંબેલની વ્યવસ્થા, આંબેલમાં શું મળે છે? અનાજ મળે છે. ખ્યાલ આવ્યો? ઘઉં, બાજરો, જુવાર આ બધા અનાજ મળે છે. એનાથી શરીરનું બંધારણ ટકે છે, શરીર એનાથી સત્વ તરફ વધે છે. તો તમસ અને રજ બંને ખસે છે. એટલે શરીર એની અંદર આપણું આશય પાછું શરીર નથી, શરીરની અંદર રહેલું મન છે. કે મન એનાથી કેવું બને છે? તો કે શાંત બને છે, સત્વ વાળું બને છે. જો એવું બન્યું તો આપણું મન પણ ધ્યેય નથી. આપણું ધ્યેય શું છે? આત્મા સાથેનો ધ્યાન. આત્મા અરિહંત ભગવાનનો વિચાર કરતા કરતા અરિહંતમય બને, અને એટલા માટે આખી આંબેલની વ્યવસ્થા. એટલે આ દિવસોમાં આંબેલ જેનાથી થઈ શકે એને શ્રેષ્ઠ, અને એમાં પણ ધ્યાન એ રાખવાનું કે આંબેલની અંદર ઓછામાં ઓછા દ્રવ્યની ટેવ પાડવાની. કોઈ જીવ નવો આવ્યો હોય અને નવો આવેલો જીવને તૈયાર કરવો હોય, આંબેલમાં જોડવો હોય, એટલે એમ કહીએ કે જો થોડો ઢોકળા સાથે ચટણી લે, થોડુંક આની સાથે આ લે ભાઈ, થોડું આ વધારે સારું લાગશે, તો વાંધો નથી, એની ના નથી કીધી. પણ જેને એકાદ વખત પણ આંબેલ થયું છે તો એને ધીમે ધીમે ટેવ પાડવાની કે મારે મારા રસને તોડવાનો છે, મારે મારા શરીરને ટેકો આપવા માટે દ્રવ્ય લેવાનું છે, નહીં કે મને ટેસ્ટી લાગે માટે લેવાનું છે. એટલે એક રોટલો લીધો, રોટલો એકલો ખાધો, એક મગની મગની દાળ લીધી, એકલી પીધી, રસ તોડતા જવાનું છે. કેમ તોડતા જવાનું છે કે અત્યાર સુધી આપણે બધાએ શરીરનો રસ ખૂબ કોસ્યો. એ શરીરનો રસ કોસવાના કારણે જ્યારે જ્યારે કોઈ પણ ગતિમાં શરીરને કંઈ પણ થયું એટલે આપણને દુઃખ થયું. શરીર સારું બન્યું તો આપણને રાગ થયો, શરીરને તકલીફ આવી તો આપણને દ્વેષ થયો. તો શરીર તો ચાલ્યું ગયું, પણ જે રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ એટલા બધા થયા કે જેના કારણે સંસારનું ચક્ર તો આપણું અટકતું જ નથી. એટલા માટે જ્ઞાનીઓએ કેટલી સુંદર વ્યવસ્થા આપી કે આંબેલ દ્વારા આપણે શરીરનો રાગ તોડવાનો અભ્યાસ કરવાનો, જાપ વગેરે દ્વારા, ખમાસમણા વગેરે દેવા દ્વારા, ક્રિયા વગેરે કરવા દ્વારા મનને પેલી તરફ વાળવાનો, અને ધ્યાન કોનું કરવાનું, નવપતજીનું કરવાનું. તો ત્યાં એ પણ અઘરું પડે આપણને, કારણ કે નવપતજીનો પરિચય નથી. તો જ્ઞાનીઓએ એટલી સુંદર વ્યવસ્થા કરી કે શ્રીપાળ રાજાનું ચરિત્ર આપણને, શ્રીપાળ રાજાની અને મહિણા સુંદરીની કથા આપણને. હવે શ્રીપાળ રાજા અને મહિણા સુંદરીની કથા, એ મહિણા સુંદરીની કથા ના માધ્યમથી આપણને એટલી ખબર પડે કે શ્રીપાળ રાજા એ આમ થયું, મહિણા સુંદરી આમ થયું, તો આપણા જેવા જીવને સરળતાથી એમ થાય ઓહો હું પણ કરી શકું. સુંદર વસ્તુ છે આ, કેટલી સુંદર વાત છે. અને બીજું, આ 9 દિવસમાં હોળીના માધ્યમથી જો આપણે શ્રીપાળ રાજાનું વારંવાર ગાન કરીએ, એકની એક કથા, એકની એક વાત, પણ જો એને વારંવાર ઘૂંટીએ. ઘણી વખત આપણને જ્ઞાન ન હોય ને, એટલે આપણને ઘણી વાર શું લાગે, આ તો એકની એક વાત છે, આ તો દર વખતે એકની એક કથા છે. પણ ના, એકની એક નથી, એ આપણા સાથે એક રસ બને માટે એનું વારંવાર ગાન કરવાનું છે. કે મારા સાથે એક રસ બને, એનો મતલબ શું થાય ખબર છે? જીવનની કોઈ પણ સુખ દુઃખની ઘટના બને, જીવનની કોઈ પણ અધિવ્યાધિ ઉપાધિ આવે, તો જેમ જેમ આપણે શ્રીપાળ રાજાનું ધ્યાન કરતા જઈએ, વિચારતા જઈએ, વાપરતા જઈએ, આ રાસના શબ્દો ગાતા જઈએ, નીતિનભાઈ જેવા હોય, સમજો કે પહેલી એક લીટી એ બોલે, બીજી લીટી તમે બધા બોલો, બધાના હાથમાં પુસ્તક હોય, અને એક રોજનો સમજો કે 9 દિવસનો ઉપક્રમ આવો ગોઠવાયો, તેમ કરતા 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 તમને ખબર પણ નહીં પડશે, અને આપણે અંદર શ્રીપાળ રાજા આકાર લેવા માંડે. ખ્યાલ આવ્યો? આપણા બધાની અંદર ધીમે 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 મહિણા સુંદરી આકાર લેવા માંડશે. મહિણા સુંદરી આકાર લેવા માંડશે એટલે શું? તો કે એમના જેવા ભાવો હતા, એમની જેવી મનોવૃત્તિ હતી, એમની જેવી મનસ્થિતિ હતી, એવી મનસ્થિતિ આપણી ઘડાતી જશે. અને એવી સ્થિતિ ઘડાતી જાય એટલે એ અર્થમાં, એટલા અર્થમાં આપણે નૌપદમય બનીએ, અને જેટલા અર્થમાં નૌપદમય બનીએ એટલા અર્થમાં આપણે સાચા અર્થમાં જીવનનું ધ્યેય પામી શકીએ. તો કે શ્રીપાળ રાજાની વાત આપણે લીધી, હવે આજે પણ આ વાત કરતી વખતે તમને સૌથી પહેલા હું આ ગ્રંથ એ જે રચાયો, આજે એ બંને મહાપુરુષોને પહેલા યાદ કરવાનું મન થાય. એ બંને મહાપુરુષ એક ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ. ઉપાધ્યાય વિનય વિજય મહારાજ એટલે કેવા પુણ્ય પુરુષ, જેમના દાદા ગુરુ કોણ ખબર છે? જગદગુરુ હીરસુરી મહારાજ, જેમણે અકબર રાજાને પ્રતિબોધ કરી અને આખા ભારત વર્ષની અંદર જન્મજાત જેના સંસ્કારો હિંસાના હોય એના અંદરના સંસ્કારોને જેમણે ક્યાંય રીતે અંદરથી ક્લિયર નિર્મૂળ કર્યા અને હિંસાની આખી વૃત્તિ ખલાસ કરી, એ જગતગુરુ હીરસુરી મહારાજ, એ એમના દાદા ગુરુ થાય એ વિનય વિજય મહારાજ. વિનય વિજય મહારાજનું સૌભાગ્ય એવું, વિજય વિજય મહારાજ ખૂબ જ્ઞાની, વિનય વિજય મહારાજની સ્થિતિ પણ એવી. તમે બધાને યાદ આવશે, પેલું સ્તવન તમને યાદ કરાવું, સિદ્ધાર્થ નારે નંદન વીન, યાદ આવે સ્તવન? લગભગ સંગમાં ખબર હશે, આવે ને એ સ્તવન ની રચના વિનય વિજય મહારાજ. કોઈ પણ વ્યક્તિના આયુષ્યનો છેલ્લો સમય હોય તો તે વખતે પુણ્ય પ્રકાશનું સ્તવન, તો કે વિનય વિજય મહારાજ. એટલા વિદ્વાન પુરુષ હતા, પણ એમના જીવનના છેલ્લા વર્ષો એ રાંદેરની અંદર, સુરતની અંદર. સુરતનો એક સૌભાગ્ય છે, સુરતની આ એક સોનાની મુરત છે. સુરતની અંદરના શ્રાવકોની પણ સ્થિતિ કેવી હશે, વર્ષો સુધી એ રોજ ત્યાં વિનય વિજય મહારાજ પાસે સંઘના સભ્યો જાય અને વિનય વિજય મહારાજને એમ કે અમને આવું કંઈક રચી આપો ને, અમને આવું કઈ કરી આપો અને વિનયપૂર્વક જાય. અને વિનયજી મહારાજની શૈલી પણ એવી, એટલે પુષ્કળ શત્રુંજયના સ્તવનો, જુદી જુદી સજ્જાઈઓ, ઘણું બધું રચ્યું. એના કારણમાં કોકની ને કોકની વિનંતી. પછી એક વખત એવું થયું કે અમને વિનંતી કરી, આયુષ્ય ખૂબ ઓછું રહ્યું, એટલે કે એકદમ વૃદ્ધાવસ્થા હતી. અને તે વખતે વિનય વિજય મહારાજને સંઘે વિનંતી કરી કે નૌપદની હોળી આવે છે, એ હોળીમાં અમને બધાને આલંબન મજબૂત રહે એટલા માટે તમે સરસ મજાનો રાસ રચી આપો ને અમને. હવે વિનય વિજય મહારાજ એટલા ઉત્તમ પુરુષ, આપણે ત્યાંની એક નિશાની છે કે જે કામ પૂરું કરી શકાય એવું ન લાગે એ કામ દયા માણસો શરૂ ન કરે. એટલે જેનો છેડો જ ન દેખાતો હોય, જેનું પરિણામ ન દેખાતું હોય, એ પ્રવૃત્તિ શરૂ જ ન કરે. એટલે વિનયજી મહારાજને અંદરથી એવું આત્માના નિર્મળ હૃદય હતું, એટલે અંદરથી એમ થયું કે મારું આયુષ્ય સાથ આપશે એવી શક્યતા ઓછી છે. સંઘ પાછો વિનંતી કરે, ના ના કરવું જ પડશે સાહેબ, કરો ને, આપના આયુષ્યને કોઈ વાંધો નહીં આવે સાહેબ, કરો ને. હવે એમને ટાળવા કઈ રીતે? એટલે એમને ટાળવા માટે એમને એટલી ખબર હતી કે ઉપાધ્યાય યશવીજય મહારાજ સંસ્કૃત સાહિત્યના સર્જનમાં એટલા બધા ડૂબેલા છે, આ તો ગુજરાતીની સામાન્ય રચના છે, એટલે એ કંઈક આમાં અત્યારે પડશે નહીં. આટલા મોટા પ્રોજેક્ટમાં લઈને બેઠા હોય તો આ નાના નાના ગુજરાતીમાં તો ક્યાં આવશે. એટલે એમણે ટાળવા માટે એમ કહ્યું કે જાઓ એક કામ કરો, ઉપાધ્યાય યશવીજય મહારાજ પાસે જાઓ. ઉપાધ્યાય યશવીજય મહારાજ એમનાથી વયમાં નાના, વિનય વિજયજી મહારાજ મોટા, અને યશવીજય મહારાજ તે વખતે વિદ્વત્તાના ટોચ ઉપર એટલા બધા ગ્રંથોના સર્જનમાં ડૂબેલા. એક તો તમને ને મને જાણવાનો આનંદ બી આવે કે થોડા વર્ષો પહેલા એવું પણ બનેલું કે એક ધર્મ પરીક્ષા નામનો ગ્રંથ યશવીજય મહારાજ લખવાની શરૂઆત કરેલી. યશવીજય મહારાજ જયારે લખે ને ત્યારે ધોધ ઉપરથી પાણી વહેતું હોય ને એમ ખડખડખડખડખડખડખડખડખડ બધું આવવાનું શરૂ થાય. હવે એના એની અંદર દરેક આગમના રેફરન્સ જોઈતા હતા, પણ યશવીજય મહારાજને તો એટલી સ્પીડ હતી કે તેમાં તો કેવી રીતે બધું શક્ય બને. તો વિનય વિજય મહારાજે તે વખતે એમના પાછળના બધા કામો વડીલ હોવા છતાં એક પદ ઉપર સડ આખો ઉપાધ્યાયજી મહારાજ જે છે બોલતા રહી, અને વિનય વિજય મહારાજ એના રેફરન્સ શોધી શોધીને એટેચ કરતા રહી. ખ્યાલ આવ્યો? એટલે મૂળ એમનો મૂળ પ્રવાહ ખંડિત ન થાય, પણ એમના મૂળ પ્રવાહને સપોર્ટિંગ જે કંઈ પણ જોઈએ એ સપ્લિમેન્ટરી વર્ક કોને કરેલું ખબર? વિનય વિજય મહારાજે કરેલું. આવી મૈત્રી અરસપરસનું કે તમે રચો, તમે અત્યારે તમારા પ્રવાહને આવવા દો, આગળ પાછળનું જે છે બધું અમે કરી લઈશું, આ પણ ઉત્તમતા. અને એવી મૈત્રીના કારણે એમણે આવું કેવડાવ્યું. અને જેવું આવું કેવડાવ્યું એટલે સંઘ વિનય વિજય મહારાજની વિનંતીને લઈ અને વિચારને લઈને યશવીજય મહારાજ પાસે ગયું. યશવીજય મહારાજ તે વખતે સંસ્કૃતના અનેક ગ્રંથોનું આખું લેખન ચાલુ, અને તે વખતે વિનય વિજય મહારાજનું નામ પડ્યું. અને તે વખતે ઉપાધ્યાય યશવીજય મહારાજે બધું જ કામ બાજુ પર મૂકી સંઘને પહેલું પૂછ્યું, વિનય વિજય મહારાજ કેમ છે, એમને સાતા કેવી છે, એમની તબિયત કેવી છે. તે કે ના બધું સરસ છે, પણ એમણે એક સંદેશો મોકલ્યો છે કે સંઘની વિનંતીથી શ્રીપાલ રાજાનો રાસ એ રચવાનો જો શરૂ કરે, પણ કોક કારણસર એમનું આયુષ્ય જો ન સાથ આપે તો એ રાસ બાકીનો તમે પૂરો કરશો તો જ એ શરૂ કરે. અને જેવી આ વાત સાંભળી, આપણા બધાનું સૌભાગ્ય કેવું સુંદર, તે જ વખતે ઉપાધ્યાય મહારાજે હાથ જોડીને એમ કહ્યું કે હું વિનંતી કરીશ, હું પણ તમારા વતી વિનયજી મહારાજને વિનંતી કરીશ કે આપ રાસની રચના કરો, આપ રાસની રચના શરૂ કરો, આપના હાથે જ પૂર્ણ થાય એવી અમે ભાવ પ્રગટ કરશું, પણ કોઈ કારણસર જો સમયને સાથ ન આપ્યો તો બાકીની જવાબદારી આપના કૃપાથી હું સંભાળીશ વડીલ તરીકે. અને કેવી, હવે આમાં તમે નીતિનભાઈ હું જુદા અર્થમાં આ ઘટનાને લઉં છું, આટલા બધા વર્ષો વીતી ગયા પણ આ શ્રીપાલ રાજાનો રાસ આટલો જીવંત રહ્યો. એટલું જ નહીં, ઉપાધ્યાય યશવીજય મહારાજ જેવાને આખા જીવનકાળ દરમિયાનમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ આ ગ્રંથની રચના કરતા કરતા થઈ. સંસ્કૃતના પુષ્કળ ગ્રંથો રચ્યા, એ બધું જ જ્ઞાનનું કર્યું, પણ જેનાથી ધર્મનો પ્રારંભ કહેવાય એ સમ્યક દર્શનની પ્રાપ્તિ એમને આ ગુજરાતીની રચના કરતા. સમજાય છે આ વસ્તુ? તો એનો મતલબ શું, એનો મૂળ શું? તો આના જુદા જુદા અર્થો નીકળે. તમે સમજો કે વિનય વિજય મહારાજે પણ શ્રી સંઘ પ્રત્યેના બહુમાનથી આ ગ્રંથની રચના પોતાની ઈચ્છાથી નહીં. વિનય વિજય મહારાજની રચના શરૂ કર્યા પછી ઉપાધ્યાયજી મહારાજે લાવો તમારું કામ પૂરું કરી આપું એવા કોઈ ભાવથી આ રચના નથી કરી, પણ પહેલેથી એમ કહ્યું કે તમારું કોઈ કાર્ય અધૂરું રહ્યું તો ઉપકાર બુદ્ધિથી તમારી કૃપાએ, એટલે આનો ઉલ્લેખ એમણે કર્યો, મારે તો ગુરુ ચરણ પસાયે અનુભવ દિલમાંહી બેઠો, રિદ્ધિ વૃદ્ધિ પ્રગતિ ઘટમાંહી આત્મરતિ હુઈ બેઠા. આનો ઉલ્લેખ એટલો સુંદર કર્યો છે કે મારે તો તમારી કૃપાથી આ રાસ રચતા રચતા મને આત્માને મેં જોયો, આત્માને મેં અનુભવ્યો અને આત્માનું દર્શન કર્યું, એ સમ્યક દર્શનની અનુભૂતિ આ ગુજરાતી ઢાળની રચના તો કરી છે. એટલે એનો સાદો અર્થ એ થયો કે આપણી કોઈ પણ આરાધના એના મૂળમાં જો પ્રભુ શાસન પ્રત્યેનો અહોભાવ અને જીન શાસન પ્રત્યેનો આદર ભાવ હોય તો જ એ આરાધના આપણને અલ્ટિમેટ ધ્યેય સુધી લઈ જાય. મારી અનુકૂળતા છે માટે હું આટલું કરી લઉં, મારી પાસે આટલું ધન છે માટે હું આટલું ખર્ચી લઉં, મારી પાસે આટલી સંબંધો છે હું આટલું કરી લઉં, તો એનાથી મૂળ ચીજ નહીં થાય. તમે અને બધા હું પણ, હું તમને હૃદયથી કહું છું, ભલે એક આંબેલ કરીએ, ભલે એક આંબેલ પણ નથી કરી શકાતું, એક નૌકાર વાળી ગણીએ, ભલે એક દિવસ આ શ્રીપાળ રાજાનું કરીએ, પણ આપણે હૃદયમાં એક ધારણ કરવાનું અને એ છે કે મારા પ્રભુ, મારા પ્રભુના વચનો, મારા પ્રભુનો બતાવેલો શ્રી સંઘ, એ શ્રી સંઘ કેટલો ગુણિયલ, કેટલો અનુપમ, હું એ સંઘનો એક અંશ છું, હું એક સંઘનો એક ચરણ રજ છું, એટલે હું થોડું ઘણું પણ દાન આપી શકું તો એ મારી પર સંઘે ઉપકાર કર્યો, હું થોડું ઘણું પણ મારા જીવનનો ટુકડો કરી ખર્ચી શકું તો એ સંઘના કારણે, એમ સંઘ પ્રત્યેનો શાસન પ્રત્યેનો આદર ભાવ આપણો જેટલો વધતો જાય એટલી આપણી નાનકડી પણ આરાધના એ આપણને મૂળ સુધી લઈ જનારી બને. એટલે આખો આ રાસ આ નવ દિવસોમાં વારંવાર વાંચવાનું, વારંવાર ગૂંટવાનું, અને ગૂંટતા 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 એક બાજુ આંબેલ શક્ય હોય તો આંબેલ કરવા, જેની આંબેલની તાકાત ન હોય એ આ દિવસોમાં એમ નક્કી કરે કે આ નવ દિવસ હું ફ્રૂટ નહીં વાપરું, આ દિવસ નવ દિવસ હું લીલોતરી નહીં વાપરું, આ નવ દિવસમાં હું બને ત્યાં સુધી કોઈ તળેલી વસ્તુઓમાં નથી જવું મારે, એમ જેવી જેની રુચિ જેવી જે આંશિક પણ મારે જોડાવું છે, મારે આ દિવસોમાં નૌપદની હોળી કરવી છે. નૌપદની હોળી, આંબેલની હોળી નહીં, નૌપદની હોળી. આપણે લોકો આંબેલની હોળી શબ્દ વાપર્યો ને એટલે એમ થાય કે ભાઈ તમે તો આંબેલની હોળી કરો, મારું કામ નહીં. આપણે નૌપદની હોળી કરવી છે, નૌપદનું ધ્યાન કરવું છે. આવા દિવસોમાં તમે આટલા બધા સરસ સાથે બેઠા છો, હું અત્યારે તમને જોઉં છું, આ ટેકનોલોજીને પણ પ્રણામ કરું, તમે આ ટેકનોલોજીના માધ્યમથી તમારા બધાના હૃદયના ભાવો પણ અત્યારે હું વાંચી શકું છું, ચહેરાના કારણે તમારા હૃદયના ચહેરા પર જે હાસ્ય, જે આનંદ, જે અહોભાવ, જે સ્વરૂપે આવે છે એ પણ હું જોઈ શકું છું, અને એના કારણે મને અંદરથી આનંદ થાય છે. કેવા ગુણિયલ છો તમે બધા, કેવો સુંદર અવસર મળ્યો છે, તમે કેટલી સુંદર રીતે જીવનને સજાવી રહ્યા છો, એટલે હું તો તમને પણ અભિનંદન આપું. તમને આ દિવસોમાં સાથે મળીને કોશિશ કરવાની, દાખલા તરીકે જુદી જુદી રંગોળીની સ્પર્ધા કરવાની, ચાલો બધા એક કામ કરો, આપણે નૌપદને જુદા જુદા શેપમાં જુદા જુદા રૂપે કોને કોને કેવી રીતે આવડે છે કોઈ એ માધ્યમથી, કોઈકને સરસ સ્તવન સચ્ચાઈ આવડતા હોય તો એક દિવસ બેસીને ચાલો બધા આપણે નૌપદની સ્તુતિઓ બોલવી છે, એવી રીતે એમ કરતા કરતા જે માધ્યમથી પણ આપણે નૌપદની સાથે જોડાઈ શકીએ એ જોડાવાની કોશિશ કરવાની છે. તપ દ્વારા, જપ દ્વારા, બીજી પ્રવૃત્તિ દ્વારા, આપણે જે કાંઈ કરીએ એ કરવા દ્વારા આ નવ દિવસમાં આપણે કોશિશ એ કરવાની છે કે હું શ્રીપાળ મહારાજાની સાથે જોડાઉં, હું મહિણા સુંદરીજીની સાથે જોડાઉં. હવે હું તમને એક નાનકડી શ્રીપાળ રાજાના જીવનની એક ઘટનાની વાત લઉં, જે વાત વિનય વિજય મહારાજે પહેલી લીધી. શ્રીપાળ રાજા ઘોડા ખચ્ચર ઉપર બેઠા છે, આખા શરીરમાં રોગ છે, પાસે કોઈ સ્વજન નથી, રહેવાનું ઘર નથી, છાપરું નથી, કાલે શું જમીશું એવી વ્યવસ્થા શું છે ખબર નથી, એવી સ્થિતિમાં મૈણા સુંદરીના પિતાના દ્વાર ઉપર શ્રીપાલ રાજા આવીને ઉભા છે. કેમ ઉભા છે? તો કે એની આજુબાજુના જે બધા માણસો, જે 700 જણા હતા, એ લોકોએ પેલા પિતાને જયારે એમ કહ્યું ઉજ્જૈનીના રાજાને કે અમારા પાસે જે છે એમને એક કન્યા નથી, તમે એક કોઈ દાસી જેવી કોઈ કન્યા પણ જો આપશો તો એનું એક ઘર મંડાય. આટલી સાદી વાત, આપણો જાડો વિચાર, એનું એક ઘર મંડાઈ જાય, એને એક પત્ની મળી જાય, એનું એક ઠેકાણું પડી જાય આપણી ભાષા. અને તે વખતે ભવિતવ્યતાના યોગે ગણો આપણને આખી આ ઘટના ખુલવાની હશે એ કારણ ગણો ગણો. અને રાજાએ એમ કહ્યું કે ચાલો મારા મહેલ પર આવી જાઓ, હું મારી પોતાની દીકરી જ તમને પરણાવું છું. તે વખતે આ સ્થિતિમાં ઉભેલા શ્રીપાળ રાજા, એ શ્રીપાળ રાજાને મને અત્યારે શું મળી રહ્યું છે એ તરફ નજર જ નથી. જયારે કશું જ નથી એવી સ્થિતિમાં પણ અંદરની વિસ્તૃતતા જન્મજાત કેવી હશે? અને તે વખતે જયારે ત્યાં ઉભા છે અને રાજા એમ કહ્યું કે આ મારી કન્યા, એ તમારી પત્ની, અને તમે એની સાથે સંસાર તમારો ભોગવો, મેં તમને આ કન્યા મારી તમને આપી. અને પહેલો જ વિચાર એમને મૈણા સુંદરીનો આવે છે. આ ઉત્તમતાની પહેલી નિશાની કે પોતાને શું મળ્યું એના કરતા મારા થકી કોકને પીડા નથી થતી ને, એ પહેલો વિચાર આવે. સમજાય છે આ વાત? તે વખતે તો આવું પણ થઈ શકતું હતું, ચાલો સારું થઈ ગયું, આપણે ક્યાં કીધું હતું, એમણે સામે ચલીને આપી છે તો આપણે ક્યાં પ્રશ્ન, ચાલો હવે વાંધો નહીં, હવે રાણી કન્યા મળી, હવે બધું બળી ગયું, રાજાની રાણી મળી ગઈ, ચાલો કેટલું સારું થઈ ગયું, એવા કોઈ ભાવ વિના વિનયજી મહારાજે શબ્દો લખ્યા છે. સુંદરી હજી વિમાસ જોરે, મુજ સંગત થી વિનસ શેરે, તુજ સૌવન સરખી કાય, હું કોઢ્યો છું, મારું શરીર રોગોથી ઘેરાયેલું છે, અને મારા શરીરને જો તમારો સ્પર્શ થશે તો તમારી સોના જેવી કંચનવર્ણી કાયા છે એ પણ આખી કોઢી થઈ જશે. માટે તમે જાઓ, પિતાજી ગુસ્સામાં હોય તો માતાની પાસે જાઓ, માને તો હંમેશા વિશેષ લાગણી હશે, તમે એને પ્રેમથી સમજાવજો કે પિતાને સમજાવે અને તમને કોઈ તમારે યોગ્ય જે ઘર કહેવાય ત્યાં તમને વળાવે. સમજાય છે મૌલિક? હવે આ સ્થિતિમાં આ પહેલી ઉત્તમતા કયા સ્વરૂપે ખબર છે? આજના દિવસના સ્વાધ્યાયમાં મનમાં ભાવ એવો જ થયો છે કે આપણે જુદા જુદા એંગલથી શ્રીપાળ રાજાના ચરિત્રના ઘટનાઓને સ્થિર કરવાની કોશિશ કરી રહ્યા, અને આવતીકાલનો દિવસ જો ભગવાન સુજાડશે તો મૈણા સુંદરીજીની જે ઉત્તમતાઓ છે એમાં જવાની કોશિશ કરશે. બરાબર ને? આ બે દિવસ અત્યારે આમાં આપણી પાસે છે. તો શ્રીપાળ રાજાની ઉત્તમતામાં પહેલી, એટલે આનાથી શું થશે? જેટલું શ્રીપાળ રાજાનું આપણે ધ્યાન કરતા જઈશું એટલે આપણામાં આપણું પોતાનું સ્વાર્થનું જે કેન્દ્ર બિંદુ છે એ ખસતું જશે, અને પરાર્થનું જે બીજ છે એ આવતું જશે. આપણા બધાના જીવનનો કેન્દ્રમાં શું છે ખબર છે? સ્વાર્થ છે. આપણે ગુરુ મહારાજની પાસે પણ જઈએ અને કોઈ પણ કારણસર સમજો કે ગુરુ મહારાજે આપણી સામે નહીં જોયું, અડધો કલાક થયો આપણે ઉભા રહ્યા છે, અને કોઈકની સાથે સમજો કે એ બિલકુલ આપણી ભાષામાં કહેવાતી તુચ્છ નાનકડી સામાન્ય વાતોમાં, કોઈ ગંભીર વાતોમાં હોય તો, શાસનના કોઈ પ્રશ્નોમાં હોય તો પાછા આપણે એમ કહીએ ના ના બરાબર છે, કોઈ શાસનના મહત્વના કામમાં છે, પણ આપણી બુદ્ધિથી આપણે માપીએ શું જમ્યો તું કાલે દીકરા, કાલે તે આંબેલ કર્યું તું, એવા કોઈક નાનકડા છોકરા સાથે વાર્તાલાપ કરતા હોય ને આપણે અડધો કલાક આપણે બાજુમાં ઉભા હોઈએ અને કોઈક કારણસર આપણી સામે પણ એ ન જુએ, સાચું બોલજો શું થાય? મનમાં અંદર અંદર આમ થાય, મનમાં થાય કે સાહેબ ઓસ્ટ્રેલિયાથી થેટ અહીંયા ભારત સુધી આવ્યો છું, તમને ખબર નથી અમે કેટલા કેટલા દૂરથી કેટલું બધું સેટિંગ કરીને કેટલું એડજસ્ટ કરીને મેં નક્કી કરેલું કે મારે એક કલાક બી ભારત સાહેબ પાસે જવું છે, સાહેબ પોણો કલાકથી ઉભો છું, તમને તો સામે પણ જોવાના ખરેખર છે ને, હવે કેટલા બધા વિચારો શરૂ થઈ જાય. હા, મનમાં કેટલા વિકલ્પો આવે, જાણીએ અજાણીએ ગુરુની પાસે ઉભા રહીને ગુરુ તત્વની કેટલી આશાત્માઓ શરૂ થઈ જાય, ખબર છે? આ તો એવું જ છે, એમને ખબર જ નથી, એમની પાસે સમય હશે, પણ અમે તો કેટલા એનાથી આવીએ છીએ. આપણે આ કેન્દ્રમાં શું શ્વાસ, એની જગ્યાએ આપણને એવો પણ વિચાર આવી શકે કે આજે હું કેટલો સુંદર છું, મને સમય મળ્યો, જો મને પહેલા બોલાવી લીધો હોત તો 5 મિનિટમાં એમને સાતા પૂછી વંદન કરીને હું બહાર નીકળી ગયો હોત, પણ આજે એમણે અડધો કલાક મારી સામે ન જોયું, તો એ મારે તો સાતા પૂછવાની હતી, એક ટપાલ આપવાની હતી, એક જવાબ લેવાનો હતો, એ બાને અડધો કલાક એમના દર્શનનો મને સમય મળ્યો, અડધો કલાક સુધી એમને આ સ્વરૂપે નિહાળવાનો મને યોગ મળ્યો, કેટલું સુંદર થયું. આવું ન બને તો અડધો કલાક એ રહેવાનો જ નતો, આવો પણ વિચાર થઈ શકે ને? એની જગ્યાએ ત્યાં ઉભા ઉભા આપણા મનમાં એટલા બધા નેગેટિવ વિચારો શરૂ થાય, એટલું જ નહીં પાછા ઓસ્ટ્રેલિયા જઈને એની પ્રભાવના કરીએ, પડી કાઢે પાછા ઓસ્ટ્રેલિયામાં જઈ અને આના 500 પડીકા લઈ જઈએ, પાછા આપણા વજનમાં એ પણ નહીં આવે, લગેજમાં પણ નહીં આવે, અને એના પડીકા લઈ જઈએ, તો શું કેવું યાર. આપણે આપણે તો કેટલો સમય લઈને ધંધામાંથી જોબ કાઢીને ઇન્ડિયા જઈએ, 2 દિવસનો ગાળો હતો, મારા સાહેબ માટે ટ્રાવેલિંગ કરીને 6 કલાકનું ટ્રાવેલિંગ કરીને ત્યાં ગયો, અને મારા સાહેબ તો આપણી સામે જોયું જ નહીં, પછી તો આપણે ફ્લાઇટ પકડવાની હતી, આપણે તો ફ્લાઇટ પકડીને નીકળી આવ્યા, પણ મારા સાહેબે કમસે કમ એટલું જ કેવું છે, ભાઈ ઓસ્ટ્રેલિયા વાળા આવ્યા છે, પહેલા ધ્યાન આપો. ખ્યાલ આવ્યો? તો આપણા જીવનના કેન્દ્રમાં તો બહુ નાનકડી હસવું આવે એવી વાત કરું છું, પણ તમે ડગલે ને પગલે શાંતિથી વિચારજો, આપણું પારિવારિક જીવન પણ અંદરથી જે મજા હોવી જોઈએ એ ઓછી છે, એના કારણમાં આપણો સ્વાર્થ છે. આપણી મિત્રતા પણ ક્યાંક તૂટતી હશે તો એમાં પણ આપણો સ્વાર્થ હશે. ડગલે ને પગલે મારું આટલું ન સાચવ્યું, મને આટલું ન બોલાવ્યો, મને મારું આટલું ધ્યાન ન રાખ્યું, અને અહીંયા શ્રીપાદ રાજાનું ધ્યાન કરીએ એટલે પહેલો સ્વાર્થનું કેન્દ્ર બિંદુ થશે. પહેલો વિચાર મહિણાસુંદરીનો આવ્યો, અને મહિણાસુંદરીનો વિચાર આવ્યો એટલે મહિણાસુંદરીને તરત કહે છે કે ભલે પિતાએ તમને આપી દીધી, હું તમને સામેથી કહું છું, તમે મને અડશો નહીં, અને તમે તરત જ માતા પાસે જાઓ, મુજ સંગતથી વિણસ શેરે ન શોભે, કાગડાના કંઠે મોતીની માળા ન શોભે, આ શબ્દો લખ્યા છે. એટલે પોતાની જાતને શું મૂકી છે એમણે, કાગડો. આ બીજું લક્ષણ, બીજું લક્ષણ શું ખબર છે, પોતાને પોતે જે હોય એનાથી હંમેશા ઓછા લાગે તો સમજવાનું કે આપણો વિકાસની શક્યતા વધારે છે. આપણી ક્વોલિટી તો શું છે, ખબર છે, ઓલવેઝ આપણને છે તેનાથી બેટર જ લાગીએ. મારે ભણવામાં છે ને અંગ્રેજ બીએ ના એક્ઝામ વખતે ચોસર કરીને એક ઇંગ્લિશ ઓથર છે, એની બુક આવતી હતી ધ કેન્ટમબરી ટેલ્સ, અને કેન્ટમબરી ટેલ્સ એમએ ના વખતે લગભગ એમએ વખતે, એમાં એક 29 જેટલા કેરેક્ટર છે, અને એ આખી એક બુક કેન્ટમબરી ટેલ્સ એ મારે સબ્જેક્ટ તરીકે હતું ઇંગ્લિશમાં. તો એમાં વકીલનું એક કેરેક્ટર, ને વકીલના કેરેક્ટરને ડિસ્ક્રાઇબ કરતી વખતે ચોસરે લખેલું, હી વોઝ બિઝીઅર ધેન હી વોઝ. He was busier than he was. આપણી આખી જીવનશૈલી જોજો, આપણા જીવનના કેન્દ્રમાં અલ્ટિમેટ ધ્યેય એ હોય કે નૌપતજી હોય, પણ એની શરૂઆત ક્યાંથી કરવાની, તો કે આપણા કેન્દ્રમાં પહેલા માતા પિતા, આ શરૂઆત થઈ. મારા મમ્મી એને અનુકૂળ શું આવશે, મારા પિતા એને અનુકૂળ શું આવશે, તો કે તને અનુકૂળ થોડું, ના મારી ચિંતા નહીં કરો, હું તો સેટ કરી લઈશ, મને વાંધો નથી, એમને અનુકૂળ શું આવશે. તો કેન્દ્રમાંથી આપણે આપણી જાત ખસે, અને ત્યાં પહેલા શરૂઆતમાં કોણ ગોઠવાય, માતા પિતા ગોઠવાય, પત્ની ગોઠવાય, બાળકો ગોઠવાય, બાળકનો શું અનુકૂળ આવશે, એને શું અનુકૂળ આવશે. અને તમે જોજો આટલી નાનકડી શરૂઆત થાય ને, એટલે ધીમે 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 આ પરાર્થ બુદ્ધિ જે છે, આ પરાર્થ છે, બીજાના સુખનો વિચાર એ પરાર્થનું બીજ છે. ખ્યાલ આવે છે મિશેલભાઈ? ખ્યાલ આવે છે ને? બરાબર. બીજાના સુખ નો વિચાર આવે એટલે એટલે મૂળ શું થયું? પોતાના સુખ નો વિચાર ગૌણ થયો. મારી પ્રાયોરિટી હું નહીં, મારી પ્રાયોરિટી માતા પિતા, મારી પ્રાયોરિટી મારો સાધર્મિક, મારી પ્રાયોરિટી આ સ્વજનો, મારી પ્રાયોરિટી આ. હવે એમાં પણ બે ભાગ છે. જે લોકો મને અનુકૂળ છે એ મારી પ્રાયોરિટીમાં ગોઠવાય તો પાછો હું જ છું. સમજાય છે? દાખલા તરીકે પત્ની મને અનુકૂળ હોય તો હું એમ કહું કે ના ના હું એનો સુખ નો પહેલો વિચાર કરું છું, તો અલ્ટિમેટલી એનો વિચાર નથી કરતા, આપણે આપણો જ વિચાર કરીએ. સમજાય છે ને? એવી રીતે પ્રાયોરિટીમાંથી પોતે કેન્દ્રમાંથી ખસ્યા અને કેન્દ્રમાંથી ખસ્યા એના કારણે પરાર્થનું જે બીજ પડ્યું એટલે મૈના સુંદરીની આ ઘટના એમણે કીધી. આ વાત જુદી જુદી નોંધજો. આજે જો સમય મળે ને, આજે જો તમારે રજા છે લગભગ, બરાબર છે ને, આજે રજા છે તો રજા છે તો એક નાનકડું હોમવર્ક તમને આપો, નાનકડું એક હોમવર્ક. તમે કોશિશ કરજો કે એક લિસ્ટ બનાવવાની યાદી બનાવજો કે મારી લાઈફસ્ટાઈલમાં, મારી જીવનશૈલીમાં હું જે કંઈ જીવું છું એમાં સેન્ટરમાં હું હોઉં એવી પ્રવૃત્તિ કેટલી, અને સેન્ટરમાં મારો પરિવાર અથવા માતા પિતા અથવા ધર્મ હોય એટલી પ્રવૃત્તિ કેટલી, મારા સિવાય. તપનભાઈ બી હોમવર્ક કરી રહ્યા છે, મારી બાજુમાં જ બેઠા છે. બરાબર છે ને? એટલે આનાથી શું થશે ખબર છે? મોટે ભાગે હું તમે પરીક્ષાનું પેપર લખો તે પહેલા હું તમને રિઝલ્ટ આપી દઉં કે જો કેન્દ્રમાં હું હોઉં એવી પ્રવૃત્તિ 50 હશે તો 10% પણ, 5 પ્રવૃત્તિ પણ પેલી બાજુ લખી શકવામાં આપણને ફાંફા પડશે. સમજાય છે? અને જેને જેને એ 5 થી વધારે, નીતિનભાઈ થી માંડી, ભાભી થી માંડી, ઘણા બધા તમારામાંથી એવા છે કે જે લોકોએ કેન્દ્રમાંથી જીવનમાં પોતાને ખસેડી અને બીજાને, બીજાની અનુકૂળતા, બીજાના સુખનું કર્યું છે, એ લોકોને હું વિશેષ રૂપે વંદન કરીશ. એ લોકોનો નંબર આમાં નહીં લાગે એવી મને ખબર છે. પણ આમાંથી તમે બધા, આપણે બધા શાંતિથી વિચારશું ત્યારે ખબર પડશે કે આપણે ત્યારે જ બીજા માટે કઈક વિચારીએ છીએ જયારે આપણને ઘસારો ન પહોંચતો હોય. તો આપણને ઘસારો પહોંચે, આપણા અંગત સુખને ઘસારો પહોંચે, આપણા અંગત સુખ દુઃખને ગૌણ કરવાના આવે એવી ઘટનાઓ બહુ ઓછી હશે. અને એવી ઘટનાઓ જયારે જયારે આવે ત્યારે સમજવાનું કે આપણો શ્રીપાળ રાજાના પગલામાં આપણો પગ પડ્યો છે. તમે વિચાર કરો મૌલિન, પોતાના પોતાના શરીર આટલું રોગિષ્ટ હોય, પોતાની ઉપર કઈ નથી. ગૌતમ મહારાજા જેનું વર્ણન કરતા હોય એટલે કોઈ મનની કલ્પના છે જ નહીં. આ એવી ચિત્તવૃત્તિ કેવી હશે? અને એવી સ્થિતિમાં એમને યાદ આવે છે મૈના સુંદરી, જેનો પરિચય નથી. પણ હે સુંદરી, તમે અહીંથી ચાલ્યા જાઓ, મને સ્પર્શ કરશો નહીં. ચાલો આ ઘટના બની ગઈ. આ ઘટના બન્યા પછી બીજા દિવસની એટલે રાત્રિ પસાર થઈ ગઈ, સવાર પડી. સવાર પડી તે વખતે મૈના સુંદરીએ એમ કહ્યું કે ચાલો દેવ જુહારમાં જઈએ. અને તો દેરાસરની પણ ખબર નથી. સમજાય છે હું શું બોલું છું? શ્રીપા રાજાના જીવનમાં રોજિંદી કોઈ પણ પ્રકારની આપણે કહીએ એવી કોઈ આરાધના હતી નહીં. એમને દેરાસર શું એ ખબર નથી, દર્શન શું એ ખબર નથી. અને તે વખતે મૈના સુંદરીએ સવાર પડતા એમ કહ્યું કે ચાલો હું આ નગરની છું, મને ખબર છે અહીં ઋષભદેવ ભગવાનનું જિનાલય છે, આપણે દેવને જુહારવા માટે જઈએ. તો તે વખતે તરત જ શ્રીપા રાજા કહે છે ચાલો જરૂર. આ બીજી નિશા કે શું? તો કે આપણને ભલે ખબર ન હોય પણ ઉત્તમ ચીજ માટે કોઈ જ્યારે કહે ત્યારે તેનો આદર પૂર્વક સત્કાર કરીને પ્રવેશ કરો. તમે કહ્યું છે ચાલો સરસ કરીએ. અને તે વખતે શ્રીપાળ રાજા ગયા દેરાસરમાં ગયા. મૈણાસુંદરી ની વાત આપણે પછી લઈશું. મૈણાસુંદરી તે વખતે એમને કશું શીખવવાની ઉતાવળ કરતા નથી. જોજો, આ મુદ્દો બહુ મહત્વનો છે. એ માત્ર લઈ ગયા છે, સાહેબ લઈ ગયા છે. તે વખતે મૈણાસુંદરી એને વિધિ બધી ખબર છે, એટલે પોતે ઉત્તમ પ્રકારના જે દ્રવ્યો લેવા કરવા પોતાની પાસે જે હતું એમાંથી એ બધી વિધિ કરી રહ્યા છે. શ્રીપાલ રાજા બિલકુલ શાંતિથી ધ્યાન મગ્ન સ્થિતિમાં ઉભા છે, નથી ચૈત્યનંદન કરતા. એનો અર્થ એવો નથી કે ચૈત્યનંદન નથી કરવાનો, મુદ્દો સમજો તમે, હું જે ફોકસ કરું છું એને સમજો. એમને ખબર નથી તો શું ખબર છે? તમે વિચાર કરો, બધી વિધિઓ કરીને જે કરવાનું હતું એ એમને પહેલેથી અંદર ખબર. શું હતું કે ધ્યાનમાં, એટલે કે એકી ટસે પ્રભુને જોતા 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 પોતાનું હૃદય એવું દર્પણ જેવું બનાવી દીધેલું કે જેમાં સીધું પ્રભુનું પ્રતિબિંબ ઝીલાતું. એ ઉભા છે, સુંદર શાંતિથી જે રીતે મહિના સુંદરી કરી રહ્યા છે, પોતે જોઈ રહ્યા છે. અને તે વખતે એની ઉત્તમતાથી પ્રભાવિત થઈને ભગવાનના હાથમાં રહેલું શ્રીફળ, બીજોરું શ્રીફળ અને હાર, એ અધિષ્ઠાયક દેવ સીધી શ્રીપાલ રાજાના ગળામાં પહેરાવી દે. આ ઘટના બહુ ગજબ છે. આ ઘટનાને જુદી રીતે આખું વિશ્લેષણ કરવું પડશે કે કેટલા વાગ્યા છે, જુદી રીતે વિશ્લેષણ એ રીતે કરવું પડે કે અલ્ટિમેટલી આના ઘણા બધા અર્થો નીકળે છે. શ્રીપાળ રાજા આ સ્વરૂપે ધારણ કરે છે, મૈના સુંદરીને જાણે પ્રકૃતિએ ઇન્ડિકેશન આપ્યું કે ઉપરથી દેખાતો રોગિષ્ઠ દેખાતો કશું જ ન આવડતું હોય એવો દેખાતો આ પુરુષ એ ઉત્તમ પુરુષોનો શિરોમણી છે. એનો અર્થ બીજો એક સરસ મજાનો મળે છે, બહારથી કોઈના નબળા આચરણને જોઈને પણ કોઈના વિશે નબળો અભિપ્રાય ન બાળવો. આ તો દેરાસર પણ આવતો નથી, આ તો પ્રતિક્રમણ પણ કરતો નથી. જો આ બધી વાતોમાં બેલેન્સ બહુ જોઈશે, જો બેલેન્સ નહીં કરશું તો માર્ગ નહીં સમજી શકીએ. બેલેન્સ શું જોઈશે? પ્રતિક્રમણ થી દેરાસર થી માંડીને જે આચાર માર્ગ જે છે એનો નિષેધ આમાં નથી. આમાં નિષેધ શું છે કે આવી ચીજો નથી આવી એવા પણ ઘણા ચીજોમાં, ઘણા જીવોમાં ઉત્તમતા અચૂક હોઈ શકે છે, તો ઉત્તમતાને સ્વીકારવાની વાત છે. સમજાય છે આ વાત? એટલે કોઈનું બાહ્ય આચરણ ન દેખાયું એટલા માત્રથી એની પર નબળો વિચાર ન કરવા, પોતાનાથી થાય એટલું ઉત્તમ આચરણ કરતા રહેવાનું. સમજાય છે? આ ઘટના બની. શ્રીપાળ રાજા ગુરુ મહારાજ ની પાસે ગયા, મહિના સુધી આચાર હતો દેરાસર, પછી ગુરુ ની પાસે, અને તે વખતે પણ ઉભા રહ્યા છે. બીજું વંદન આવડતું નથી, વિધિ આવડતી નથી. અને તે વખતે મુનિચંદ્ર સુરી મહારાજ તરત પૂછે છે, એક ગુણ પુરુષ રતન, રત્ન જેવા પુરુષ કોણ છે? એનો મતલબ એ શું થયો ખબર છે? જેનામાં જ્ઞાન છે એ આરપારનું જુએ છે, ઉપરનું નથી જોતા. જો સાધુ ઉપરનું જોયું હોત તો શું કહેત કે ભાઈ આ કોડિયો ભાઈ કોણ છે, આખું શરીર રોગ વાળું છે કોણ છે? એની જગ્યાએ શું પૂછ્યું? એ કોણ પુરુષ રતન, આ રત્ન જેવા પુરુષ કોણ છે? આ ગુરુ ભગવંતની ઉત્તમતા કે એ આરપાર જુએ છે, ઉપરનું ખાલી નથી જોતા. આ ઘટના આખી બની. આ ઘટના બની ગયા પછી સમજો કે એમના અધિવ્યાધિ ને ઉપાધિ કેમ દૂર થાય એના માટે યંત્રની રચના કરી, આરાધના આપી, બધું આગળ ચાલ્યું. હવે તે વખતે બાજુમાં કોઈ શ્રાવક જે બેઠા હશે એને કહ્યું કે અમને ઉત્તમ ભક્તિ કરજો. તો તે વખતે વિનયજી મહારાજે શબ્દ વાપર્યા, સામી તણા સગપણ સમૂહ અવર્ણ સગપણ કોઈ. જીવનમાં સૌથી ચડિયાતો સંબંધ કોનો? કે સાધર વ્યક્તિ. કેમ? તો કે એના કેન્દ્રમાં અને મારા કેન્દ્રમાં ભગવાન છે, માટે બંનેનું કેન્દ્ર એક. બીજા બધા સંબંધના કેન્દ્રમાં, પતિ પત્નીના સંબંધમાં, પુત્રના સંબંધમાં, કેન્દ્રમાં લોહી છે, અમારા વ્યવહાર છે, અમારું આ છે, એ બની શકે. પણ સાધર્મિક સાથેના સંબંધમાં એક જ કેન્દ્ર છે. અને શું કેન્દ્ર છે? ભગવાન. અને માટે મને તો અત્યારે યાદ આવે કે પરિવાર પણ કેવો હશે, એનું નામ નથી મળતું, એનું કોઈ વિષય ખબર નથી. શ્રીપાળ મહારાજા અને મહિના સુંદરીને વર્ષો સુધી એમના ઘરમાં રહેવાનો યોગ, વર્ષો સુધી, દિવસો નહીં વર્ષો. બધું ધન એ પૂરું પાડે, વસ્ત્રો એ પૂરા પાડે, બધું એ કરે. અમની પાસે કઈ હતું નહીં, અને છતાં એમના પ્રત્યેની કોઈ એમને નથી, એમને લાચારી નથી, અમને કોઈ એવું. હા, અત્યારે આપણને બધાને મન થાય કે જેમનું નામ સાંભળતા આપણને આટલો આનંદ થાય, તો 24 કલાક જેમની હવેલીમાં એ રહ્યા હશે, એ હવેલીનું વાતાવરણ કેવું હશે? અને પાછું એ હવેલીમાં એમને માટે અલાયદી આખી વ્યવસ્થા એવી આપી કે આ તમારું જ ઘર છે, આ તમે તમારી રીતે, તમારે જેમ ઈચ્છા થાય, જેવું રહેવું હોય, જે વાપરવું હોય, જે કરવું હોય, બધું તમારું છે. અમારું બધું ન્યોચ્છાવર છે તમારે. અત્યારે આપણે માનસિક કલ્પના કરીએ, એ સવાર પડે અને શ્રીપાળ મહારાજા દંત શુદ્ધિ કરતા હશે, અને તે વખતે પેલા બેઠા બેઠા સાથે સાથે જોતા હશે, ભોજન માટે બેસતા હશે, આટો મારવા માટે નીકળતા હશે, એ 24 કલાક જ્યાં રહેતા હશે, એ પરિવારને એ શું શું મળ્યું હશે? ચાલો આ ઘટના પણ બની ગઈ. પછીની આખી ઘટનાઓ એટલી બધી રોચક છે. નવે નવ કન્યાઓની સાથેનું જે પાણી ગ્રહણ છે ને, એ નવે નવ કન્યાઓ આત્માના જુદા જુદા ગુણનો આખો વિસ્તાર છે. આ તો ઉપરથી આપણને દેખાય કે મદન રેખા છે, આ ફલાણા છે, પણ જેમ જેમ આત્માનો વિકાસ થતો જાય, તેમ જુદી જુદી ગુણરૂપી કન્યાઓની સાથે આત્માનું પાણીગ્રહણ થતું જાય. એટલે આપણે ધર્મમાં પ્રવેશ કરીએ ત્યારે આપણામાં એકાદ બે ગુણ હોય, પણ જેમ જેમ દેવની પ્રત્યે ભક્તિ વધે, જેમ જેમ ગુરુ પ્રત્યેનું બહુમાન વધે, એમ જેમ જ્ઞાનની આરાધના થાય, જેમ જેમ તપ થાય, તેમ તેમ આપણા બધાના સાથે જુદા જુદા ગુણોનું આપણું પાણી ગ્રહણ. એટલે આખી ગજબ આ ઘટના છે. કેટલા વાગ્યા? કેટલો સમય છે હજી?
15 મિનિટ છે ને,
15-20 મિનિટ છે ને હજી આપણી પાસે લગભગ. હા, એટલે તમને મનમાં કઈ પ્રશ્ન હોય તો ચોક્કસ પૂછજો, મને ગમશે 5 મિનિટ હું આની વાત થોડી સમજાવી લઉં. આ બધી ઘટના બની પછી શ્રીપાળ મહારાજાના જીવનમાં જે આખો વિસ્તાર ઉઘડ્યો, એના મૂળમાં શું કારણ? તો તમને ખ્યાલ હોય તો બહુ જાણીતી વાત છે કે ભાઈ કોઈકે કહ્યું કે ભાઈ આ કોણ છે? તો કે આ તો આપણા રાજાના જમાઈ છે. યાદ છે ના ઘટના? રાજાના જમાઈ છે. અને તે વખતે વિનયજી મહારાજે શબ્દ લખ્યા, ઉત્તમ આપ ગુણે. જે ઉત્તમ પુરુષો હોય એ પોતાના કાર્યથી પોતાના નામે ઓળખાય. જેનામાં એટલું કૌવત ન હોય એ લોકો પિતાના નામે ઓળખાય. જેનામાં એનાથી પણ કૌવત ઓછું હોય એ મોસાળના નામે ઓળખાય. અને એનામાં પણ એ કૌવત ન હોય કે જેના મોસાળમાં કોઈ સારું કામ કરનાર નથી, જેના પિતૃપક્ષમાં કોઈ સારું કામ કરનાર નથી, જેને પોતાને કોઈ સારું કામ આવડતું કે પાવતું નથી, એ સસરાના નામે ઓળખાય, એ છેલ્લો ક્રમ. હવે આ વાત તમે મુદ્દો સમજો કે આ ઘટનાનો આધાર લઈને શ્રીપાળ મહારાજા એમ કહ્યું કે હું ચાલ્યો, મારે કઈ નહીં જોઈએ. આ બન્યું ત્યારે કોના ઘરે છે ખબર છે? પોતાના મામા સસરાના ઘરે છે. પેલા તમને વચ્ચેની કડી કદાચ નહીં ખ્યાલ હોય એટલે હું પછી સ્પષ્ટ કરી લઉં. જેના ઘરે રહેતા હતા ગુરુ મહારાજના કહેવાના કારણે ત્યાં રહ્યા છે. પણ જ્યારે મહિણા સુંદરીના માતાને ખબર પડી ગઈ એનું પણ મોસાળી જ ગામમાં છે, વૈના સુંદરી નું. એના મામા છે એ પણ રાજા છે. અને એ વખતે વૈના સુંદરીના માતાને જયારે ખબર પડી ગઈ ત્યારે સામૈયુ કરીને એને લેવા ગયા છે, એને લઈને આવ્યા છે કે તમે હવે મામાનું હવે મોસાળ આપણું છે, તમે અમારે જમાઈ છો, તમે અહીંયા જ રહો. તો તે વખતે મામા સસરાના ઘરે રહ્યા છે અને આ ઘટના બની છે. અને તે વખતે એમણે કહી દીધું મારે કશું જ નહીં જોઈએ, અને હું પહેરેલે કપડે મારા બળ ઉપર હું રાજ્ય મેળવવા માટે સક્ષમ થાઉં ત્યારે હું પાછો આવીશ. એનો મતલબ શું થયો ખબર છે? પોતાના પુરુષાર્થનો પ્રારંભ કરીએ પછી સાચી સમૃદ્ધિ આપણી સાથે આવવાની શરૂઆત થાય. બીજાના બળ ઉપર, બીજાની તાકાત ઉપર, બીજાના ખભે બંદૂક રાખી અને કશું એચીવ ન થાય. અને શ્રીપાળ મહારાજા ત્યાંથી નીકળ્યા, અને તે વખતે નીકળ્યા તે વખતે કોઈ અંદર ભય નથી. કોઈ આપણે જે લઈ જઈએ સાથે તાસ્માનિયા ગયા પેલા 60 કિલો વજન લઈ ગયેલા ને નીતિનભાઈ, એવું કશું નથી લીધું. રવિ હસે છે બરાબર. કેવી કેવી શ્રદ્ધા કયા બળ ઉપર હશે કે જયારે જ્યાં જે હશે એમાંથી જેટલું મારા કામ મને ચાલી જશે. આ કેવું સત્વ હશે! પહેરેલે કપડે નીકળી ગયા છે, સાથે કશું લીધું નથી, અને સાથે કશું લીધું નથી અને ત્યાં પહોંચ્યા, અને ત્યાં એક કોઈ સાધક સાધના કરતા હશે ટેકરી ઉપર. એને જોયું અને જોતાની સાથે એને એમ થયું કે આ પુણ્ય પુરુષ લાગે છે, કારણ કે પુણ્યવંત પુરુષો પહોંચે એના પહેલા એમની છાયા ત્યાં પહોંચી જતી હોય. અને તે જ વખતે એમણે એમ કહ્યું કે મારે થોડુંક આ સાધના સિદ્ધ નથી, તમે કરી આપશો? કે અમારા પૂર્વજોએ, આ શબ્દો લખ્યા છે શ્રીપાળ રાજાના રાજદાસ, કે મારા અમારા પૂર્વજોએ તો બીજાના માટે પ્રાણ સુદ્ધા આપ્યા છે, તો પરોપકાર માટે તો ક્યાં પાછળ પડવાનું જ છે? બોલો શું કરી શકું તમારા માટે? તો કે મને સપોર્ટ કરો ને, અમારે સાધના અટકી છે. એક વાત બીજી મળે છે નીતિનભાઈ, આ તો એવું છે 9 દિવસ આખો દિવસ બેસીએ તો બધા રહસ્યો ઓછા પડશે. અને તે વખતે આ રહસ્ય એવું ઉઘડે કે કોઈ પણ સિદ્ધિ એ પુરુષાર્થના કારણે નથી મળતી, પરિણામ જે છે પુણ્યના આધારે મળે છે. ગમે તેટલો પુરુષાર્થ આપણે ધંધામાં પણ જોઈએ છે કે બે માણસ એક જ સરખી મહેનત કરે છે, એકને માંડ માંડ ભેગું થાય છે અને બીજો અનેકને ભેગા કરી આપે છે, એટલે પુણ્યની વાત આવશે. તો કે આ પુણ્ય આવ્યું ક્યાંથી? તો કે અનંત પુણ્યના સ્વામી એવા અરિહંતની સાથે જોડાઈ એના છાંટણા રૂપે બધું પુણ્ય ભેગું થયા. એટલે જેટલી ભગવાનની ભક્તિ વિશેષ થાય, જેટલી શુભ તત્વની ભક્તિ કરતા રહીએ, એટલું આપોઆપ આપણી અંદર એ બધું જમા રહે, એના માટે જુદું કંઈ કરવાની જરૂર નહીં. અને તે વખતે પેલા એમણે કહ્યું કે સોનું આટલું થઈ ગયું છે તો તમે સોનું લઈ લો, આટલું લેતા જાઓ. એમણે ચોખ્ખું કીધું કે કોણ ઉચકે એ ભાર, એરલાઇન્સ ની ટિકિટ ક્યાં એક્સ્ટ્રા લેવી આપણે, વજન નહીં, કોણ ઉચકે એ ભાર. અને તે વખતે મનવાર કરીને ખેસની અંદર સોનું આટલું બાંધી આપે છે તો સ્વીકારી લે છે. આ એક તમે મુદ્દો સમજો, બહુ મજાનો છે. સોનું જોઈતું નથી એ નિષ્પૃહતા છે, પણ જયારે સામી વ્યક્તિ ખૂબ આદરપૂર્વક કશું કરે છે તો તેના આદરનો સ્વીકાર કરે છે, આ સરળતા છે. જડતા નથી, તમને ખબર નથી, મારે તો આમ ચાલુ જ નથી, સમજ નથી પડતી તમને, આવું કઈ નથી. આ આખી શ્રીપાળ રાજાની ઘટના એટલી મજાની છે, એટલા બધા પ્રસંગો તમને. તપનભાઈ તો અહીંયા અમારી સાથે છે અને આજે રાતથી રોજ 9 દિવસ અમે લોકો તો 9 દિવસ રોજના 2.5 કલાક શબ્દે શબ્દમાં પસાર થવાના છે બધા સાથે. અને આખી શ્રીપાદ રાજાની જે જીવનની ઘટના, એક પછી એક લગ્નમાં એમનો પ્રવેશ થાય, એ બધા વખતે એમની જે ઉત્તમતા, હજી થોડીક વાતો શક્ય બનશે તો કાલે શ્રીપાદ રાજાની પણ થોડી લઈશું. આગલો શનિ રવિ પણ કદાચ આપણી પાસે છે, એટલે એમાં પણ કોશિશ કરશું. પણ મૂળ આશય આપણો એ છે કે આ દિવસોમાં આંબેલ થઈ શકે તો આંબેલ કરવા દ્વારા, જાપ કરવા દ્વારા, મૌન રાખવા દ્વારા, દ્રવ્યોને સંકલન કરવા દ્વારા, કે કોઈ પણ રીતે દેવી બધાને મળવું હોય તો આવજો, એ બધા જ બેઠા છે. આવો ને, દેવી મળશે. અને એટલે કોઈ પણ રીતે નવપતજી આપણા હૃદયમાં, વિચારમાં આવે, વાણીમાં આવે અને વર્તનમાં, બરાબર ને? એટલે સંઘ લેવલે પણ તમે ઉત્તમમાં ઉત્તમ એવી એક્ટિવિટીનું આયોજન કરી શકો. મને તો એવો પણ વિચાર આવે, આવનારા વર્ષોમાં ધીમે ધીમે નવપતની હોળીનું ફેસ્ટિવલ, એની તૈયારી મહિનાઓથી થવી જોઈએ. ખ્યાલ આવ્યો? જેમ નવરાત્રી ઉત્સવની ફેસ્ટિવલ જેવું કેમ મૂળ થાય? ફેસ્ટિવલ આપણા ધર્મો શુષ્ક નથી. એવો આનંદ, એવો સરસ નૃત્ય, એવા સરસ મજાના નાટકો, એવા સરસ મજાના રંગીન, એ બધા દ્વારા જીવે જુદી જુદી ભૂમિકાના જેટલા જીવો છે, એ બધા જીવોને એમ થાય કે જગતમાં શ્રેષ્ઠમાં કોઈ શ્રેષ્ઠ હોય તો આ ભગવાન છે, આ ભગવાનનું શાસન છે. આપણે લોકો એને તો શું કરીએ, ખબર છે? પાંચ ઇન્દ્રિયોના બીજા બધા આકર્ષણો બહાર એટલા બધા ઉભા કરી દીધેલા હોય, એટલે એમાં આનંદ ખૂબ આવે. એક દિવસ ગરબા રમવા જવાના હોય તો એ ગરબા રમવાની તૈયારી મહિનાઓથી કરી, એક દિવસનો ગરબો હોય તો કે એમાં કેટલો બધો આનંદ છે, એમ કેટલી બધી વાત છે. અને અહીંયા 9 દિવસની આંબેલની હોળી હોય ને, એ આખી સુકી ને સુકી પસાર થઈ ગઈ. કે આંબેલમાં તો ઘી દૂધ નથી વાપરવાના, પણ ઘી દૂધ નથી વાપરવાના એ વાત સાચી, પણ વર્તનમાં તો સ્નિગ્ધતા એટલી હોય કે એમાં એમાં જ રહેવાય. આયોજન એવા થાય, એવી સુંદર રચનાઓ થાય, છોકરીઓ, નાના નાની દીકરીઓ, આપણે બધા યુવાનો પણ બધા ભેગા થઈને, ચાલો સાથે મળીને, ચાલો તમને શ્રીપાદ રાજાનું શું યાદ આવ્યું, ચાલો મને આટલું યાદ છે, ચાલો હું આટલું આ કરું છું. જેને પેઇન્ટિંગ ફાવતા હોય તો એક દિવસ એવો રખાય, બધી જગ્યાએ સરસ મજાના પેઇન્ટિંગ્સ ના સાધનો મૂકી દીધા હોય, ચાલો જેને જેટલું યાદ આવે તેટલું દોરી જુઓ, કોને ફેસ યાદ આવે છે. ટૂંકમાં આશય સમજો, પ્રવૃત્તિ કંઈ પણ લેવામાં આવે, સાત્વિક પ્રવૃત્તિઓ જે કંઈ ગોઠવવામાં આવે, એ પ્રવૃત્તિના માધ્યમથી શ્રીપાદ રાજાની સાથે, મૈના સુંદરીજીની સાથે આપણું મન, આપણી વાણી અને આપણે ક્યાંક ને ક્યાંક જોડાઈએ, અને જેની સાથે જોડાઈએ એ આપણા જીવનમાં ઉતરે. આ મૂળ વાત. 5 મિનિટ તમારામાંથી કોઈ પ્રશ્નો છે અત્યારે આના અંતર્ગત, આજની આરાધના સંદર્ભમાં, કે આજે વાતો થઈ છે, સ્વાધ્યાય થયો એના સંદર્ભમાં?
શાશ્વતી છે,
નથી સંભળાતું અંકલ?
તપન સંભળાય છે?
નહીં, ફોન કરો ને નિશાનભાઈ.
ફોન જ કરો છો?
બોલો.
તમે બધા ખૂબ હસો છો એટલું દેખાય છે અમને.
નિશાનભાઈ પૂછ્યું કે સંભળાય છે, તપનભાઈ કીધું કે નહીં, એના ઉપર બધાને લાગ્યું કે સંભળાતું નથી, તો કેવી રીતે
ઓછું સંભળાય છે?
પણ આજ તો જીવનનું રહસ્ય છે કે ઘણી વખત આપણને એમ લાગે છે સંભળાય છે પણ નથી સંભળાતું. હવે બરાબર ક્લિયર? જેને કોઈએ ઉભી નથી કરી અને જેનો અને જેને કોઈ દિવસ સમાપન નથી થતું. ખ્યાલ આવ્યો ને? શાશ્વતી. હલો, એટલે શાશ્વતી શબ્દ નો અર્થ એટલો છે કે આ જગતમાં નૌપદજી જે છે, નૌપદ એ શાશ્વતા છે. નૌપદ ની આરાધના એ શાશ્વતી છે. ક્યારે ને ક્યારે કોઈનો પણ જીવનો મોક્ષ ભૂતકાળમાં પણ ક્યારે થયો છે કે ભવિષ્યમાં પણ થશે, એ નૌપદ ની આરાધનાના કોઈને કોઈ એક પદ કે પાંચે પાંચ પદ, નવે નવ પદ, એમાંની કોઈને કોઈ એનાથી જ એનો મોક્ષ પણ થવાનો છે, એ અર્થમાં આ શાશ્વતી છે.
પ્રશ્ન એ છે કે શાશ્વતી બરાબર, પણ કાળ ધર્મ પ્રમાણે એમાં ફેરફારો થાય?
અવાજ નથી આવતો.
ફોન થી કરો ને અંકલ, આમાં નથી સમજ.
આરાધનાના પ્રકારોમાં ફેરફાર આવી શકે, એના મૂળ રૂપમાં ફેરફાર ન હોય. દાખલા તરીકે હું તમને સિમ્પલ વસ્તુ કહું કે દાખલા તરીકે ભોજન એ મૂળ વસ્તુ છે. પછી ઠંડીના દિવસો હોય ત્યારે સૂંઠની રાબના રૂપમાં હોય, અને ગરમીના દિવસ હોય તો લીંબુના શરબતમાં રૂપમાં હોય. સમજાયું? એ પ્રમાણે જુદા જુદા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આરાધનાના પ્રકારો ને એમાં વિવિધતા આવી શકે, પણ જે આરાધનાનું મૂળ છે, પંચ પરમેશ્વરી સાથેનું અનુસંધાન, એ એક જ રહે. તૈયારી રાખવી પડે, પણ જાડી ભાષામાં સમજાવું તો પૂર્વ જન્મમાં સાધુ ભગવંતની કરેલી આશાધના, સાધુ ભગવંતને પહોંચાડેલો પરિતાપ એટલે કે પીડા, સાધુને કરેલી મસ્કરી, અને મસ્કરીના કારણે સાધુને પીડા આપવાના કારણે એ જે બધા 700 જણે ભેગા થઈને સાધુ ભગવંતને જે રીતે ભૂતકાળની અંદર સાધુ કૌશગમાં હતા અને કૌશગમાં સુતે ઉભેલા સાધુ ભગવંત ધ્યાનમાં હતા, તો એમને કાન પકડીને પાણીની અંદર જબોડતા મસ્તી કરી, જેમ અત્યારે આપણે સ્કૂલમાં હોય ને ત્યારે પેલું તિતલી બટરફ્લાય એ પકડીને કે અમુક રીતે પેલું દોરડી બાંધીને, ઉંદરડાને દોરડી બાંધી અને જે રીતે ઘણી વખત પીડા પહોંચાડે, અત્યારે જર્મનીની અંદર જે રીતે બુલ ફાઇટ વગેરે થાય જેમાં પીડા પહોંચાડીને આનંદ આવે, તો એમાં સાધુને પીડા પહોંચાડીને જે આનંદ મેળવ્યો એના કારણે 700 જણા કોઢમાં પ્રવેશ. કોઈ હોલત છે અત્યારે?
આપણે જે
મળી શકે એના જુદા જુદા અર્થઘટનો જુદા જુદા એંગલ થી કર્યું હોય. આપણે અત્યારે વિષયમાં એવું સ્થિરતા છે કે આ ત્રણ ચીજ માંથી આપણે સત્વમાં જવું છે. આપણે અત્યારે આયુર્વેદ નો જયારે અમે અભ્યાસ કરશું ત્યારે એની ડિગ્રીમાં જઈશું ડિટેલમાં. પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે અન્ન જે છે એનાથી સત્વ છે, અને સત્વ છે માટે અત્યારે આપણે આંબેલમાં અન્નનો ઉપયોગ કર્યો. અને બની શકે તો આપ મોબાઈલ જ આપજો, જેને પ્રશ્ન થાય ને એ સીધો મોબાઈલ થી પૂછશે તો પણ વધારે એક્ઝેક્ટલી ત્રણ ખ્યાલ આવશે. વાહ વાહ વાહ, બહુ સુંદર વાત કરી તમે. તમારા સવાલને પણ અભિનંદન. આમાં જેમ પોતાની એટલે મૈણા સુંદરી પણ પૂર્વ જન્મમાં એમના પત્ની જ હતા. તમને જો ખ્યાલ હોય તો આપણે પરિવેશમાં એક વાત નીકળેલી કે ઋણાનુબંધ જેની સાથે પોઝિટિવ અથવા નેગેટિવ એ જ મળતા રહી છે આપણને, ખ્યાલ આવે છે ને, યાદ આવે છે. તો મૈણા સુંદરી એમના પત્ની તરીકે જયારે હતા એમણે આ પાપ જયારે કર્યા તે વખતે એમને વારેલા, એમને અટકાવેલા, પણ જયારે પછી એમને ભૂલ સમજાય તો તે વખતે પણ એમણે નૌપતજી ભગવંતની એટલી વિશિષ્ટ આરાધના કરેલી કે જેના પ્રતાપે પાછું આ બધું ભેગું થયું. એટલે આરાધના તો પાછી ચાલુ જ છે. અને અમે તો આજના દિવસે ભાભી ને અને નમિતા ને પણ આજના દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી દઈએ ને. જન્મદિવસ નૌપત ની આરાધના પહેલો દિવસ, અને એવી આરાધના થાય કે જન્મો જ ઓછા થઈ જાય આપણા બધાના, એમના તો ખાસ થાય.
આપણે અહીંયા વાસક છે એમાં આપણે શું કરવાનું?
હા, એટલે અત્યારનું આપણે એટલે એમાં એવું કરી શકાય બધા જગ્યા પર ઊભા થઈ જાઓ, બધા જગ્યા પર શાંતિથી ઊભા થઈ જાઓ. બહુ સુંદર. અને અત્યારે આપણે ભાવથી જે પેલી નૌપદની આરાધનાની જે સ્તુતિ છે ને, વીર જિનેશ્વર ઉપદિશે, એ હું અહીંથી બોલાવું છું કે આપણે બોલતા જઈએ અને તમે લોકો જે રીતે અત્યારે ઊભા છો બસ એ જ રીતે જે પેલા ગ્રંથો પધરાવ્યા છે એ ગ્રંથોની સામે જે શ્રીપાલ મહારાજ અને મૈણા સુંદરીનું ચિત્ર પણ સુંદર છે, વચ્ચે તમે લોકોએ સુંદર મજાનું સિદ્ધચક્રજીનું આખું યંત્ર પણ પધરાવ્યું છે, એ બધા 5 મિનિટ 7 મિનિટ ભાવથી તમે બધા એમની પાસે જઈ ત્યાં જે પુષ્પ છે વાસકક્ષેપ છે, પુષ્પ પણ પેલા બેન પેલા લઈ આવ્યા છે, સફેદ પુષ્પો છે મારા ખ્યાલથી, તો એ પુષ્પો અને વાસકક્ષેપ અથવા રૂપાનાણો એ મૂકી અને ભાવથી ત્યાં વાસકક્ષેપ પૂજા વગેરે કરજો અને આપણે દુહો આપણે શરૂ કરીએ. વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઈ રે, આત્મ ધ્યાને આત્મા, રિદ્ધિ મળે સવિયાઈ રે, રિદ્ધિ મળે સવિયાઈ, વીર જિનેશ્વર ઉપદિશે, વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઈ રે, તુમે સાંભળ જો ચિત લાઈ રે આત્મ ધ્યાને આત્મા આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળે સવિયાઈ રે રિદ્ધિ મળે સવિયાઈ એક એક જણ આગળ આવતા જાઓ સરસ ભાવથી વાસક્ષેપ અને પુષ્પ એના ઉપરથી ભગવાનની પૂજા કરતા જાઓ વીર જિનેશ્વર ઉપદેશ વીર જિનેશ્વર ઉપદેશ તુમે સાંભળજો ચિત લાઈ રે તુમે સાંભળજો ચિત લાઈ રે આત્મ ધ્યાને આત્મા આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળે સવિયાઈ રે વીર જિનેશ્વર ઉપદિશે વીર તુમે સાંભળજો ચિત લાઈ રે તુમે સાંભળજો ચિત લાઈ રે આત્મ ધ્યાને આત્મા આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળે સવિયાઈ રે રિદ્ધિ મળે સવિયાઈ રે વીર જિનેશ્વર ઉપદેશ વીર જિનેશ્વર ઉપદેશ તુમે સાંભળજો ચિત લાઈ રે સાંભળજો ચિત લાઈ રે આત્મ ધ્યાને આત્મા આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળે સવિયાઈ રે રિદ્ધિ મળે સવિયાઈ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ કી
જય
ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ કી શ્રીપાળ મહારાજ કી મૈણા સુંદરીજી કી વિમલેશ્વર દેવ કી ચકેશ્વરી માત કી મુનિ સુંદર શ્રી મહારાજ કી અનંત લબ્ધિ નિદાન ગુરુ ગૌતમ સ્વામી ભગવાન કી શ્રેણીક મહારાજ કી શાસનપતિ મહાવીર સ્વામી ભગવાન કી મુનિ સુબ્રત સ્વામી ભગવાન કી જિન શાસન દેવ